ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
नमो
बोलो बदा भक्तों,
वासुदेवाय।
नारायणं नमस्कृत्यं
नारायणं नमस्कृत्यं
नरं चैव नरोत्तमम्। देवीं सरस्वती व्यासं
देवीं सरस्वती व्यासं
ततो जयमुदीरये
ततो जयमुदीरये।
नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया
नित्यं भागवत सेवया
भगवती उत्तम श्लोके
भगवती उत्तम श्लोके
भक्तिर्भवति नष्ट किम् कृष्णाय वासुदेवाय
कृष्णाय वासुदेवाय
देवकी नन्दनाय च
देवकी नन्दनाय च
नन्दगोपकुमाराय हरे कृष्णा हरे कृष्णा
हरे कृष्णा हरे कृष्णा
कृष्णा कृष्णा हरे हरे
कृष्णा कृष्णा हरे हरे
हरे हरे कृष्णा हरे कृष्णा
हरे कृष्णा हरे कृष्णा
कृष्णा कृष्णा हरे हरे
कृष्णा कृष्णा हरे हरे
हरे राम हरे राम चंद्राय श्रीराधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। కర్పూరగౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవానీ సహితం నమామి భవానీ సహితం నమామి నీలాంబుజశామలకోమలాంగో సీతాసమారో పీతవామభాగం బాణో మహాసాయకచారుచాపం నమామి రామం రఘువంశనాథం నమామి రామం రఘువంశనాథం యః స్యాత్ కదాపి వసనా చలఖేలనోత్థ ధన్యాతి ధన్య పవనే న కృతార్థమానే యోగేంద్ర దుర్గమగతి మధుసూదనోపి తస్యాన్నమోస్తు వృషభానుభవోదిశేపి కరారవిందే నపదారవిందే ఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుంద మనసాస్మరామి బాలం ముకుంద మనసాస్మరామి హరే కృష్ణ హరే కృష్ణ
హరే 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 రామ హరే రామ రామ
దివ్యం పరివార్ ద్వారా ఆయోజిత్ త్రిదివసీయ సత్సంగ ప్రవచనమాં આપ સર્વ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. પ્રતિદિન ભગવાનની કથાઓને શ્રવણ કરવા માટે આપણે અહીંયા ઉપસ્થિત થઈએ છીએ. આ કથાઓની અંદર ભગવાનના પરમ ભક્તોના જીવન ચરિત્રોને આચાર્યોની ટીકાઓના માધ્યમથી અહીંયા રજૂ કરવામાં આવે છે. અને આચાર્યોના મંતવ્યોથી નીકળેલી આ કથાઓ સાંભળવામાં કાનને પરમ આનંદ આપે છે અને સાથે સાથે હૃદયને પરમ પ્રસન્ન કરે છે. એટલે એ કથા ચાહે ભગવાનની હોય, ભગવાનના ભક્તોની હોય, કથા હંમેશા આનંદ આપે છે. એક વ્યક્તિ પ્રશ્ન કરે છે, હરે કૃષ્ણા હરે કૃષ્ણા.
રામ 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 હરે
હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે
હરે
રામ હરે
રામ 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 હરે હરે.
તો એક વ્યક્તિ એક સંતને પ્રશ્ન કરે છે કે પ્રભુ, કથા ભગવાનના ભક્તોની સાંભળવી જોઈએ કે ભગવાનની સાંભળવી જોઈએ? ત્યારે સંત બહુ સુંદર જવાબ આપે છે કે તમે જે કથા સાંભળો છો ને, એ કથામાં બે વસ્તુ હોય, એક તો ભગવાન હોય અને બીજું એ ભગવાનના ભક્તો હોય. કારણ કે સંસારમાં એવી કોઈ કથા જ નથી જેમાં ભગવાન હોય અને ભક્ત ન હોય, અથવા તો ભક્ત હોય અને ભગવાન ન હોય. કારણ કે એક સિક્કાની બે બાજુઓ છે, ભગવાનની જે કથાઓ છે, જેમ એક બાજુ વાળો સિક્કો ક્યારેય સંભવ નથી, એમ ભક્ત વગર ભગવાન કે ભગવાન વગર ભક્તની કથા ક્યારેય સંભવ નથી. પણ એ કથા આ સંસારના અમુક લોકો જ સાંભળે છે. હાલાકી પરીક્ષિત મહારાજ ભાગવતમાં કહે છે કે આ સંસારની અંદર એક વ્યક્તિ એવો છે જે ભગવાનની કથા નથી સાંભળતો. કોણ છે? તો કહે છે, નિવૃત્ત તરસે ઉપગીય માનાત ભવ ઔષધિ છોત્ર મનોભિરામાત કહ ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુ જ્ઞાત. બધા લોકો નિવૃત્ત તરસે, સંસારથી જે પાર થઈ ચુક્યા છે, જેની સંસારમાં કોઈ ઈચ્છા નથી રહી, એવા વ્યક્તિ ભગવાનની કથા સાંભળવામાં ઈચ્છા રાખે છે. નિવૃત્ત તરસે ઉપગીય માનાત, અને જે લોકોને સંસારના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી છે એ લોકો ભગવાનની કથા સાંભળે છે. જેને આ સંસારમાંથી કંઈક ભોગ પ્રાપ્ત કરવો છે એ ભગવાનની કથા સાંભળે છે. તો સુખદેવ ગોસ્વામી પૂછે છે, પરીક્ષિત બાકી કોણ રહી ગયું? ત્યારે કહે છે, પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞાત. હે સુખદેવ ગોસ્વામી, એક વ્યક્તિ એવો છે. કયો? તો કહે છે, કસાઈ. કસાઈ જે છે એ ભગવાનની કથાને નથી સાંભળતો. શા માટે? પરીક્ષિત મહારાજના કહેવાનું તાત્પર્ય એ છે કે આ સંસારની અંદર જે કથા ન સાંભળે ને, એ કસાઈ છે. એવું નથી જે પશુઓને મારતા હોય એને જ કસાઈ કહેવાય. એ તો ખાલી પશુઓને મારી નાખે અને પાપ કરે, પાપના ફળ રૂપે નરક ભોગવીને છૂટી જાય. પણ જે લોકો ભગવાનની કથા નથી સાંભળતા ને, એ પોતાના આત્માનું હનન કરી રહ્યા છે. પ્રભુપાદજી કહે છે, એ પોતાના આત્માને મારી રહ્યા છે જે લોકો કથા નથી સાંભળતા. ભક્તો, ભૌતિક જગતમાં ફસાયેલા જીવો માટે ભગવાનની કથા જે છે એ અમૃતનું કાર્ય કરે છે. દાવાગ્નિ મંગળારતીમાં ગાય છે ને, સંસાર દાવા નલલી ઢલોક. આ દાવાગ્નિ રૂપી સંસારની અંદર જે જીવ તપી રહ્યા છે ત્રિવિધ તાપથી, આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધિ આધ્યાત્મિક તાપ આ જીવને હંમેશા ત્રસ્ત કરતો રહે છે. એ ત્રણેય પ્રકારના તાપમાંથી બચવા માટે વ્યક્તિને કથા જે છે એ વરસાદનું કામ કરે છે. જંગલમાં દાવાનળ લાગ્યો હોય, એ દાવાનળને બુઝાવવો હોય, પછી કોઈ ફાયર બ્રિગેડમાં ફોન કરે કે અમારા જંગલમાં આગ લાગી છે, એ ફાયર બ્રિગેડ વાળા એ દાવાનળને ઓલવી ન શકે, કારણ કે એ ફાયર બ્રિગેડ એમાં સ્વાહા થઈ જાય. દાવાનળને જો બુઝાવવો હોય તો એનો એક જ રસ્તો છે કે આકાશમાંથી જો વરસાદ થાય અને એ વરસાદનું જળ એ દાવાનળ ઉપર પડે તો જ દાવાગ્નિ શાંત થાય. એમ અનેક અનેક જન્મથી, કરોડો કરોડો જન્મથી જીવ જે સંસારના દુઃખોમાં તપ્ત થઈ રહ્યો છે, તપી રહ્યો છે, એમાંથી જો એને શાંત થવું હોય તો એને કથા સાંભળવી જોઈએ. કારણ કે કથા જે છે ને એ અમૃતનું કાર્ય કરે છે. અરે અમૃત પીવા વાળા વ્યક્તિનો અહીંયા બીજી વાર જન્મ થાય, પણ કહે છે કથા જે સાંભળે ને એનો ક્યારેય પુનર્જન્મ નથી થતો. પણ જો એ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળવામાં આવી હોય તો. નકર કવિ હોય એક બહુ સુંદર ઉદાહરણ આપે છે. એકવાર રાજા ભોજની સભામાં એક મૂર્તિ બનાવવા વાળો આવ્યો, મૂર્તિકાર, અને બિલકુલ એક સમાન ત્રણ મૂર્તિ એને બનાવી. ત્રણ મૂર્તિ બનાવી રાજાની સામે મૂકી, અને રાજા ભોજ એ તો કલાના પ્રેમી હતા. રાજાએ પૂછ્યું કે આ પ્રથમ મૂર્તિનો શું ભાવ છે? એણે કીધું એની કિંમત 1 કોડીની છે. તો બીજી મૂર્તિ, એનો ભાવ 1000 કોડી છે. અને ત્રીજી મૂર્તિ, તો કે એનો ભાવ 1 લાખ સોના મહોર છે. તો રાજા ભોજ કે આ જે મૂર્તિ છે એ ત્રણેય દેખાવામાં તો એકદમ સમાન છે, એના રૂપ રંગ આકાર કોઈ ભેદ નથી, છતાં ભાવમાં આટલો બધો ભેદ કેમ છે? તો એ સમયે એ મૂર્તિકારે કીધું, જુઓ હું તમને શબ્દોમાં નહીં, હું તમને પ્રેક્ટિકલ બતાવું. એક સૂક્ષ્મ તાર દોરો લીધો, એક મૂર્તિના કાનમાં નાખ્યો, પહેલી મૂર્તિના કાનમાં, અને બીજી મૂર્તિના કાનમાંથી કાઢી લીધો, જેની કિંમત 1 કોડીની હતી. બીજી મૂર્તિના કાનમાં નાખ્યો, એ દોરો મોઢામાંથી બહાર નીકળ્યો, એની કિંમત 1000 કોડીની હતી. અને ત્રીજી મૂર્તિના કાનમાં નાખ્યો તો એ દોરો બહાર જ ન આવ્યો, મૂર્તિની અંદર રહી ગયો. તો બધા લોકોને આશ્ચર્ય થયું કે આની કલાકારી તો અદભુત બનાવી છે, પણ આનો અર્થ શું છે? રાજા ભોજની સભામાં અનેક મહાન પંડિતો બેઠતા, એમાંના એક પંડિત હતા કવિ કાલિદાસ. કોઈ ઉત્તર ન આપી શક્યું. રાજા ભોજે કાલિદાસની સામે જોયું અને કીધું તમે આનો અર્થ સમજાવો. કવિ કાલિદાસ કહે છે બહુ સરળ છે, સિમ્પલ છે. શું? કે જે મૂર્તિના કાનમાંથી દોરો નાખ્યો અને બીજા કાનમાં કાઢી નાખ્યો એનો અર્થ છે કે આ વ્યક્તિ જે સાંભળે એક કાને સાંભળે અને બીજા કાને કાઢી નાખે. આવા જે મનુષ્યો છે સંસારમાં એની કિંમત 1 કોડીની છે. તમારે જોવું જોઈએ કથાઓ સાંભળે છે તો એ આ કાનથી આ કાને જે નીકળી જતી હોય તો એનો ભાવ આ માર્કેટમાં 1 કોડીનો ગણાય. બીજી મૂર્તિ જે હતી કાનથી સાંભળે અને મુખેથી બોલે. કાનથી ભગવાનની કથાઓને સાંભળે પણ મુખથી ભગવાનની નિંદા કરતા હોય, ભક્તોની નિંદા કરતા હોય એવા વ્યક્તિની કિંમત 1000 કોડીની છે. કથા તો સાંભળે છે પણ કથા સાંભળ્યા પછી મુખેથી નીકળે છે નિંદા, ઈર્ષા, એની કિંમત 1000 કોડીની. અને ત્રીજો વ્યક્તિ કથાને સાંભળે છે પણ સાંભળી અને કથાને હૃદયમાં બંધ કરી લે છે, એની કિંમત 1 લાખ સોના મહોર છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે વ્યક્તિ કથાઓને સાંભળે પણ એ કથાઓને સાંભળીને જ્યાં સુધી હૃદયમાં બંધ ન કરે ને ત્યાં સુધી એને કથાનું ફળ મળતું નથી. પછી ક્યારેક ક્યારેક પ્રશ્નો કરે ભક્તો કે તમે તો કહો છો કે ભાગવત પીબતમ ભાગવતમ રસમાલયમ, કથાઓ તો રસનો આલય છે, સમુદ્ર છે, પણ અમને તો ઊંઘ આવે છે, બગાસા આવે છે કથામાં. ક્યારેક ક્યારેક કોઈક વચ્ચે ઝબકી મારી લેતા હોય, આટલા બધા મારા દેખાય નહીં મને. તો એનો અર્થ કથામાં રસ છે, પણ આપણને રસ આવતો નથી તો સમજી લેવું જોઈએ કે આપણે આ ત્રણ માંથી કઈ કેટેગરીમાં છીએ. કથા એને જ અસર કરે જે વ્યક્તિ કથાને હૃદયસ્થ કરતા હોય. એટલે હૃદયને એવી રીતે એની આદત પાડવી જોઈએ. તમે જુઓ, ઘરમાં જ્યારે આપણે દરવાજો બનાવીને તો એ દરવાજો એક બાજુ ખુલતો હોય. હવે એક બાજુ દરવાજો ખુલે તો તમે એને બંધ સરળતાથી કરી શકો, પણ એક દરવાજો એવો બનાવવાનો છે આમ ક્રોસમાં કે અહીંયાથી આમ અંદર જાય પણ એ દરવાજામાંથી આમ બહાર ન આવી શકે. તમે જાણો છો એવી કોઈ વસ્તુ? કોઈ જોયું છે એવું? તમે ન જોયું, મેં જોયું છે. તમે આમ ક્રોસ દરવાજો બનાવો, આવી રીતે દરવાજો હોય, પછી એ દરવાજો આમ ન ખુલે, એ ખાલી આમ અંદર જ ખુલે અને પાછો અહીંયા બંધ થઈ જાય. એમ હૃદયનો દરવાજો આવો ત્રિકોણ શેપમાં હોવો જોઈએ. કાનમાંથી જે કથાઓ અંદર ઉતરે એ કથા સીધી હૃદયના દરવાજાથી અંદર વહી જાય, પણ અંદર આંટો મારી હૃદયને સાફ કરી અને એ કથા બહાર નીકળવા જાય તો એ દરવાજો બહારની બાજુ ખુલવો ન જોઈએ. આવી રીતે જે પોતાના હૃદયને રાખશે એ જ વ્યક્તિ કહ ઉત્તમ શ્લોક, એ ઉત્તમ શ્લોક ભગવાનની કથાઓને પોતાના હૃદયમાં ધારણ કરી શકે છે. તો ગત સત્રમાં ભગવાનના પ્રખર ભક્ત નરસિંહ મહેતાની કથાઓ સાંભળી. ભક્તો, સંસારની અંદર બે પ્રકારના લોકો રહે છે, એક અસુર છે અને એક દેવતા છે. આ બે જ કેટેગરી છે સંસારમાં. અસુર એને કહેવાય જે લોકો ભગવાનને ન માનતા હોય, નીતિને ન માનતા હોય, શાસ્ત્રને ન માનતા હોય, એ અસુર છે. અને જે લોકો ઈશ્વર પરાયણ હોય, ભગવાનની ભક્તિ કરતા હોય, એને સુર દેવતા કહેવામાં આવે છે. હવે આપણે સમજવું જોઈએ કે જે વ્યક્તિને ભગવાનમાં, ભક્તિમાં, કથામાં રુચિ હોય એ દેવતા છે, એનામાં દૈવી ગુણો છે. અને જે લોકો નાસ્તિક હોય, ભગવાનમાં કોઈ શ્રદ્ધા ન હોય, એવા વ્યક્તિને અસુર કહેવામાં આવે છે. અને કળિયુગની અંદર તો અસુરની સંખ્યાનો કોઈ પાર નથી, કારણ કે કળિયુગમાં અસુરો બહુ વધે છે. ભગવાનને નહીં માનવા વાળા એ બધા અસુર છે. આપણા મનમાં અસુરની પરિભાષા શું છે જાણો છો? કલી રામાનંદ સાગરની સિરિયલમાં આવે ને, બે શિંગડા હોય, મોટો મુકુટ પહેર્યો હોય માથે, અને મુકુટમાંથી શિંગડા બહાર નીકળતા હોય, કાળા કાળા હોય, લાંબા વાળ હોય, મોટા મોટા નખ હોય, એને અસુર ન કહેવાય. અસુર ઈ છે જે ભગવાનને નથી માનતા, અને સુર ઈ છે જે ભગવાનને માને. અને કલયુગની અંદર પ્રાયઃ લોકો ભગવાનથી વિમુખ થઈ જાય છે, ભગવાનને નથી માનતા. એટલે જ એક બહુ સુંદર રસખાનજી એક પદ લખી રહ્યા છે કે કહા કરે રસખાન કો દુષ્ટ લવાર, જો પતિ રાખન હાર હૈ માખન ચાખન હાર. રસખાનજી કહી રહ્યા છે કે કહા કરે રસખાન કો, અરે આ સંસારના લોકો રસખાનનું શું બગાડી શકવાના છે? કારણ કે સંસારમાં એવો કોઈ દુષ્ટ, એવો કોઈ વ્યક્તિ નથી જે ભગવાનના ભક્તોને હાનિ કરી શકે. કારણ કે જો પતિ રાખન હાર હૈ, જો કૃષ્ણનું શરણ લીધું હોય, ભગવાનની શરણાગતિ લીધી હોય, અને કયા ભગવાનની? નામય પાછળ આપે છે એડ્રેસ, માખન ચાખન હાર હૈ. જે બ્રજ વૃંદાવનની અંદર માખણને ચાખી રહ્યા છે એ કૃષ્ણની જો કોઈ શરણાગતિ લઈ લે, સંસારની અંદર એવો કોઈ વ્યક્તિ નથી જે ભક્તને ક્યારેય કષ્ટ આપી શકે. પ્રહલાદ મહારાજને અનેક કષ્ટ આપવામાં આવ્યા. ભાગવતના સપ્તમ સ્કંદમાં જુઓ, એના જ પિતાએ પર્વત ઉપરથી ફેંકાયો, હાથીના પગ નીચે કૂચડવાનો પ્રયાસ, અગ્નિની અંદર બાળીને મારવાનો પ્રયાસ, વિષ આપીને મારવાનો પ્રયાસ, દ્રૌપદીને ભરી સભામાં નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ, અરે પશુ યોનિમાં રહેલા ગજેન્દ્ર હાથીના શરીરમાં હોવા છતાં ભગવાનને પ્રાર્થના કરી ભગવાને એનો ઉદ્ધાર કરી નાખ્યો. ભક્તો, જે વ્યક્તિ ભગવાનને શરણાગત રહે છે ને, એનું આ સંસાર કઈ નથી બગાડી શકતો. નરસિંહ મહેતાના જીવનમાં કઈક એવું જ બન્યું. ભગવાન શ્રી કૃષ્ણના ધામની અંદર પરમ પવિત્ર લીલા રાસલીલાનું શ્રવણ કર્યા પછી, રાસલીલાને પ્રત્યક્ષ આંખોથી જોઈ અને નરસિંહ મહેતા જ્યારે જૂનાગઢની અંદર પાછા ફરી પોતાના ઘરે ગયા, પણ ભાઈ અને ભાભી દ્વારા જ્યારે બહુ અપમાન કરવામાં આવ્યું ત્યારે નરસિંહ મહેતા ઘરને છોડી એક સરોવરના કિનારે ગયા. ત્યાં જઈ ભગવાનનું ભજન કરતા હતા એવામાં અક્રૂરજી પ્રગટ થયા. અક્રૂરજી એમને બહુ સુંદર ઘર બનાવી દીધું અને 3 વર્ષ ચાલે એટલો બધો સામાન એના ઘરમાં મૂકી દીધો. પણ નરસિંહ મહેતાનો ઉદાર સ્વભાવ, જેટલા સાધુ સંતો આવે બધાને જમાડે, બધાને પ્રસાદ ખવડાવે, અને એમ કરતા કરતા એ 3 વર્ષનું અનાજ 6 મહિનામાં ખાલી થઈ ગયું. વચ્ચે પિતાનું શ્રાદ્ધ આવ્યું, ભગવાનની કૃપાથી શ્રાદ્ધનો પ્રસંગ ઉગલી ગયો અને એમના વિવાહના વિષયમાં બહુ મત મતાંતર છે. ઘણા લોકોનું માનવું એવું છે કે નરસિંહ મહેતાના વિવાહ એના શ્રાદ્ધ પહેલા થયા હતા. જ્યારે એના પિતાનું શ્રાદ્ધ આવ્યું એની પહેલા એના વિવાહ, આવું ગીતા પ્રેસ ગોરખપુરના પુસ્તકમાં લખ્યું છે. ભક્તમાલની અંદર નાભાજી એમના વિવાહનો પ્રસંગ પછી બતાવે છે. જો ભક્તો, પહેલા થયા હોય કે પછી થયા હોય એમના વિષયમાં કોઈ ફિક્સ કથાઓ ક્યાંય નથી લખવામાં આવી, છતાં જે ભક્તોએ લખ્યું છે એ પ્રમાણે નરસિંહ મહેતાના વિવાહ થયા, 2 પુત્રી કુંવરસેના રતનસેના અને 1 પુત્ર શ્યામળદાસનો 5 વ્યક્તિઓનો પરિવાર થયો અને સુખેથી એમનો પરિવાર ચાલતો હતો. ઘરમાં અનાજ તો ખૂટી ગયું છે, હવે સાધુઓની સેવા કેવી રીતે કરવી? તો ઘરમાંથી એક એક વસ્તુઓને વેચવાનું ચાલુ કર્યું. ઓલું અક્રૂર જે સજાવટ કરીને ગયા હતા ને, જેટલો સામાન લાવીને અક્રૂરજી આપ્યો હતો એ એક પછી એક વેચવાનું ચાલુ કર્યું અને એમાંથી જે કઈ ધન આવે એનાથી ભક્તોની સેવા કરવા લાગ્યા. ભક્તો, બહુ સુંદર ઉપદેશ નરસિંહ મહેતા એમના જીવનથી પ્રગટ કરી રહ્યા છે. ગમે એટલી ખરાબ કે વિકટ પરિસ્થિતિ હોય પણ સાધુઓની વૈષ્ણવોની જો સેવા કરવામાં આવે ને તો ભગવાન એની ઉપર તરત પ્રસન્ન થઈ જાય છે. કારણ કે એક તો નરસિંહ મહેતા પોતે વૈષ્ણવ હતા, પોતે શુદ્ધ ભક્ત, અને ભક્તના ઘરે જ્યારે ભક્ત મળે એમ આનંદ ડબલ નહીં 4 ગણો થઈ જાય. નરસિંહ મહેતાને એવી ઈચ્છા કે કોઈ સાધુ મારા ઘરેથી સેવા વગરનો જાવો ન જોઈએ, બધાને પ્રસાદ ખવડાવે અને બહુ સુંદર કીર્તન ચાલે. આવી રીતે સમય વ્યતીત થતો ગયો. પણ ઘરની વસ્તુ વેચે કેટલા દિવસ ચાલે? વસ્તુ કેટલી હોય ઘરની અંદર, એ વસ્તુ ખાલી થઈ ગઈ. છતાં નરસિંહ મહેતાના મનમાં થોડી શંકા ન થઈ, થોડી ચિંતા ન થઈ કે અક્રૂરજી આપ્યું તો એ બધું ધન ખલાસ થઈ ગયું, ઘરની જે વસ્તુ હતી એ પૂરી થઈ ગઈ છે, તો હવે શું કરશું? આપણે જો નરસિંહ મહેતાની જગ્યાએ હોવી ને તો પછી ભક્તો કે પ્રભુજી બહુ સેવા કરતા હતા, બહુ સેવા કરતા હતા, એમાં બધું ખાલી થઈ ગયું એટલે અમે સેવા બંધ કરી. હવે જો ભક્તો જ્યારે પોતાના અંતિમ શ્વાસ સુધી સેવા કરે અને જેવું ધન ખૂટે ને પછી સેવા બંધ કરે ને, ત્યારે ભગવાન વિચારે કે હવે જ્યારે મારે જવાનો સમય થયો ત્યારે આને બંધ કર્યું. એટલું જ અંતર રહી જાય છે ભક્તો ભગવાનને પ્રાપ્ત કરવામાં. ઘણા લોકો સેવા કરે છે ભક્તોની, બહુ સેવા કરે, બહુ સેવા કરે અને અંત સમય જ્યારે ભગવાનની સાથે મળવાનો થાય ત્યારે સેવા બંધ કરે. કારણ કે આ બાજુ ધન ખૂટ્યું હોય, ભગવાન તો એ જોવે છે કે ધન ખૂટી જાય, પરિવારમાં કોઈ વ્યક્તિ સાથે ન રહે, અને ત્યારે વ્યક્તિનું મન જો શાંત રહેતું હોય, એ ચિંતા વ્યક્તિના મનને જો વિચલિત ન કરી શકતી હોય, ત્યારે ભગવાન એ ભક્તની ઉપર પ્રસન્ન થાય છે તરત જ. વાર નથી કરતા, પણ બહુ ઓછું અંતર રહે છે વૈષ્ણવો અને ભગવાનની વચ્ચે. પણ કળિયુગની અંદર એવું બને છે કે થોડા માટે ભક્તો જે છે ને એ ભગવાનથી દૂર રહી જાય છે. પણ નરસિંહ મહેતા એમાંથી નહોતા. પરમ પવિત્ર શાંત મન પત્ની આવીને કીધું, મહેતાજી ઘરની અંદરથી ધન તો પૂરું થઈ ગયું છે, એક પછી એક વાસણ વેચી નાખ્યા છે, હવે ભગવાનનો ભોગ બને એટલા વધ્યા છે. જો સ્ત્રીની ખરી પરીક્ષા છે ને એ જ્યારે ઘરમાં ધન ન હોય ને ત્યારે થાય. કારણ કે જેના ઘરે બહુ પૈસા હોય અને એ સ્ત્રી ઘરને વ્યવસ્થિત ચલાવતી હોય તો એમાં કઈ મોટી વાત નથી. ઘરમાં કાંઈ ન હોય અને છતાં ઘરને જે વ્યવસ્થિત ચલાવે એનું નામ સતી સ્ત્રી છે. નરસિંહ મહેતાને ચિંતા નહોતી, કારણ કે એનું તો કામ શું હતું? મંદિરે જવું, ભજન ગાવા, ભગવાનના નામનો જપ કરવો, જે સાધુ મળે એને ઘરે લઈને આવે, ચાલો પ્રસાદ લેવા. અને અહીંયા આવે એટલે તરત કહે કે પ્રસાદ તૈયાર કરો. અને મહેતાજીની ખબર ન હોય ઘરમાં છે કે નથી, પણ અત્યાર સુધીના પ્રસંગમાં ક્યારેય એમની પત્નીએ ફરિયાદ નહોતી કરી કે તમે આખો દિવસ નકરું ભજન કીર્તન કરતા રહ્યો છો, કામ ધંધો કઈ કરતા નથી, હવે આપણા ઘરમાં કઈ વધ્યું નથી, છોકરાઓ મોટા થઈ ગયા, કોઈ કમ્પ્લેન નહીં. બહુ વ્યવસ્થિત જયારે એમનું ઘર પરિવાર ચાલી રહ્યું હતું, અચાનક એક દિવસ, અને વિચારણીય વાત છે ભક્તો, આવક ન હોય અને ખર્ચ બહુ મોટો હોય તો એક દિવસ કુબેરના ભંડારે ખાલી થઈ જાય. પણ આ તો ભગવાનના પરમ પ્રિય વૈષ્ણવનું ઘર હતું. મહેતાજીને કોઈ ચિંતા નહીં, પોતાના ભજનમાં રત. એ જ દિવસે મહેતાજીની જે મોટી પુત્રી હતી કુંવરસેના, એના લગ્ન બાળપણની અંદર એમના દાદીએ ઉના ગામના રંગધર મહેતાના પુત્ર એની સાથેના વિવાહ નક્કી કરી દીધા હતા. હવે ઉનામાં રંગધર મહેતાને ત્યાં લગ્ન તો બાળપણથી નક્કી થઈ ગયા, પછી કન્યા જ્યારે મોટી થાય ત્યારે એને લેવા માટે એના સસુર પક્ષમાંથી કોઈ વ્યક્તિ આવે અને બધા કર્યાવર સાથે એને પોતાના પતિના ઘરે લઈ જાય. પહેલા આવો રિવાજ હતો. તો કુંવરસેનાની જ્યારે ઉંમર થઈ ગઈ, મોટી થઈ ગઈ, તો ઉનાથી આ રંગધર મહેતાએ એક બ્રાહ્મણને મોકલ્યા એમના કુળ પુરોહિતને કે તમે જાઓ અને કુંવરસેનાને તમે અહીંયા લેતા આવો. આપણા ગુજરાતમાં એને કુંવરબાઈના નામથી ઓળખવી છે. તો કુંવરસેનાને લેવા માટે મોકલ્યા. મહેતાજી તો ઘરે હતા નહીં, બહાર ભજન કરવા ગયા હતા. કુલ પુરોહિતે ઘરે આવીને પૂછ્યું, મહેતાજી છે ઘરે? તો એમની પત્ની કીધું, મહેતાજી તો નથી. અને એક અતિથિનો જેવો સત્કાર કરવો જોઈએ, સત્કાર કર્યો, સન્માન કર્યું, પ્રસાદ આપ્યો અને બેસાડ્યા, અને પછી કીધું, બોલો શું કામે આવ્યા છો? તો કે મને ઉનાથી રંગધર મહેતાએ મોકલ્યો છે અને હું તમારી પુત્રીને લેવા માટે આવ્યો છું. આ વાત જ્યારે મહેતાજીના પત્નીએ સાંભળી તો વિચાર કર્યો કે અક્રૂરજીએ જે ધન આપ્યું હતું એ બધું ધન તો સાધુ સંતોની સેવામાં વ્યતીત થઈ ગયું છે, હવે ઘરની અંદર કાંઈ એવી વસ્તુ નથી કે જેને વેચી અને આનો કર્યાવર કરી શકે. એમણે કીધું, એક કામ કરો, તમે થોડી વાર ઘરે બેસો, હમણાં મહેતાજી આવશે અને એમની સાથે અમે ચર્ચા કરી અને તમને અમે કાલે જવાબ આપશું. નરસિંહ મહેતા ઘરે આવ્યા. ઘરે આવીને કીધું, સીધો પ્રથમ પ્રશ્ન કે આજે કોઈ સાધુ સંતો ઘરે આવ્યા છે કે નહીં? ત્યારે એમના પત્નીએ કીધું, સાધુ સંતો તો કોઈ નથી આવ્યા, પણ એક અતિથિ ઘરે આવ્યા છે. મહેતાજી અમને મળવા માટે ગયા, પ્રણામ કર્યા, બેઠા અને એમણે કીધું કે તમે તમારી પુત્રીને જે દહેજ આપવાનું હોય તૈયાર કરો, આવતીકાલે સવારે હું અહીંયાથી નીકળવાનો છું. મહેતાજીએ કીધું, જુઓ આવ્યા છો તો તમે બે ચાર દિવસ રોકાઈ જાઓ. અને એમની પત્નીએ કીધું કે હા, અમારે હજી બધી તૈયારી કરવાની બાકી છે. હવે ખબર હતી ઘરમાં કોઈ વસ્તુ નથી, છતાં એણે કીધું બધી તૈયારી બાકી છે, તમે ત્રણ ચાર દિવસ રોકાવ, ત્રણ ચાર દિવસ પછી અમે મોકલી આપશું. તો ઓલા પુરોહિત હતા કે નહીં, મારે કાલે સવારે જ નીકળવું છે, એટલે તમારે જે તૈયારી કરવી હોય એ એક દિવસમાં કરી લો. બહુ મનાવ્યા ત્યારે પુરોહિતે કીધું ઠીક છે, ત્રણ દિવસ હું રોકાઈશ. પણ ઘર જોતા એને એવું લાગ્યું કે અહીંયા કાંઈ તૈયારી થાય એમ નથી. મહેતાજીને પૂછ્યું, તમે શું તૈયારી કરવાના છો? મહેતાજી કે તૈયારી મારે નથી કરવાની, તૈયારી ભગવાન શ્રી કૃષ્ણ કરવાના છે. ઓલાનું મગજ ભરી ગયું, કાં તો આ વ્યક્તિ ગાંડો થઈ ગયો છે અને કાંઈ મને ગાંડો કરવા માંગે છે. જો સંસારમાં ભગવાનના ભક્તો જે બોલે ને એનો અર્થ છે ને બધા લોકો સમજી ન શકે, એટલે લોકો શું માને ખબર હે, આ ભક્તિ કરવા વાળા જે છે ને એ બધા ગાંડા છે. આ પુરોહિતના મનમાં વિચાર આવ્યો, આ મહેતાજી ગાંડા થઈ ગયા. અને એને જે કીધું ભગવાન આ બધી તૈયારી કરવાના, એની સમજમાં કઈ આવ્યું નહીં. એને કીધું જે હોય આપણે ચાર દિવસ પછી નીકળવાનું છે. પહેલો દિવસ વ્યતીત થયો, બીજા દિવસનો સવાર પડે તો મહેતાજી તો એના ભજન કીર્તનમાં સાધુઓની મંડળીમાં રત, અને આ બધું જોયા કરે કે જેને કર્યાવર કરવાનો હોય, એને કંઈક કપડાં લેવાના હોય, કંઈક સીવડાવવાનું હોય, આ તે તૈયારી કરવાની હોય, આના ઘરમાં કાંઈ તૈયારી દેખાતી નથી. બીજો દિવસે આમનામ શંકા સાથે વ્યતીત કર્યો. ત્રીજા દિવસે કીધું કે જો તમારા ઘરમાં મને કાંઈ તૈયારી લાગતી નથી અને આવતીકાલે સવારે હું કોઈ પણ હિસાબે રોકાવાનો નથી, તમારી તૈયારી હોય તોય ભલે અને ન હોય તોય ભલે, આવતીકાલે કુંવરબાઈને લઈ અને હું અહીંયાથી નીકળી જઈશ. મહેતાજી કે હજી કાલે સવારે જ આવું છે ને, આજ સાંજે તમે મંદિરે આવો, ત્યાં બહુ સુંદર ભજન કીર્તન થશે અને ભજન કીર્તન કરીને પછી તમે નીકળી જજો. મહેતાજી, એમના પુત્ર શામળદાસ અને આખા સપરિવાર અને આ કુલ પુરોહિતને સાથે લીધા અને મંદિરમાં જ્યારે આવ્યા તો મહેતાજીએ ભજન ચાલુ કર્યું. મહેતાજી ભજન ગાય, શામળદાસ મૃદંગ વગાડે અને આખું પરિવાર જ્યારે ભગવાનના કીર્તનમાં નાચવા માંડ્યા ત્યારે ઓલાના મનમાં થયું કે મારો જે સંશય હતો એ હવે પાક્કું થઈ ગયું, કે આખું પરિવાર ગાંડું થઈ ગયું છે. મને એમ હતી કે મહેતાજી એકલા જ ગાંડા છે, પણ આ બધા ગાંડા. અને એને સીધું બધા લોકોની વચ્ચે કીધું, મહેતાજી આમ ઠેકડા મારવાથી અને નાચવા ગાવાથી ભગવાન કર્યાવર ન કરી દે. મહેતાજી તો એની ધૂનમાં એને કઈ સાંભળ્યું નહીં અને એને કીધું કે આ લોકોનું ગાંડ પણ જોવું હે ને. કારણ કે જો દુનિયામાં જેની પાસે કંઈક હોય ને, ધન સન્માન પ્રતિષ્ઠા, એ લોકો પોતાને બહુ ડાયા માનતા હોય હે ને, એ પોતાને જ પરમ બુદ્ધિમાન માનતા હોય, અને નાના માણસો જે હોય ને એ બધાને ગાંડા માને. આ કુલ પુરોહિત ને થયું આ લોકો ગાંડા છે ને, અરે અરે મને ગાંડો કરશે, છોડો આ બધાને. અને જેવા ઘરે જવા માટે નીકળ્યા તો એક સાથે બધા ભક્તો અવાજ કર્યો, ભગવાનનો જય ઘોષ કર્યો, જેમ આપણે કરવી છે ને, ભગવાન શ્રી શ્રી રાધા દામોદર કી જય. તો જુનાગઢમાં દામોદર મંદિર જ હતું, ન્યાય ભગવાન દામોદર હતા. અને જ્યારે એને આ જયનાદ સાંભળ્યો તો વિચાર્યું કે મંદિરમાં કંઈક થયું લાગે છે. તો એ પાછા વળીને મંદિરમાં જોવા જાય તો સાક્ષાત ભગવાન, અને ભગવાનની સાથે આ વખતે રાધારાણી નહોતા, લક્ષ્મીજી આવ્યા હતા. કારણ કે ધન આપવું એ લક્ષ્મીજીનો ડિપાર્ટમેન્ટ છે. લક્ષ્મીજી આવ્યા અને એક હાથે લક્ષ્મીજી એને પહેરાવતા જાય, કુંવરબાઈને વસ્ત્રો પહેરાવે, એની પહેરામણી કરતા જાય, અનેક આભૂષણો સોનનો અલંકાર, ભક્તો એનું વર્ણન ન થઈ શકે. કારણ કે સંસારનો કોઈ રાજા પોતાની પુત્રીને ધન આપે એનું વર્ણન થાય, આ તો ભગવાન સ્વયં કુંવરબાઈનું કર્યાવર કરી રહ્યા છે. એટલું ધન, એટલો કર્યાવર આપ્યો અને આ પુરોહિતે જોઈ લીધો. પછી ખબર પડી કે ગાંડા મહેતા નથી, ગાંડા આપણે જેવી. એવું જ સંસારનો. ક્યારેક ક્યારેક ભક્તો, કાલે કીધું તું ને, સંકીર્તન કરતા હોય ને પછી કે ઘણા બુદ્ધિમાન વ્યક્તિ હોય ને શું કે, આ લોકો આ કરતાલ ને આ મંજીરા લઈને બધા નીકળ્યા છે, એને ઠેકડા મારે નાચે ને કૂદે. નાચવા કૂદવાથી રાડ્યું નાખવા ભગવાન મળે? મળે. આ નરસિંહ મહેતા ને મળ્યા અને કુલ પુરોહિત એનું પ્રમાણ છે, જોઈ રહ્યા છે. ઠેકડા મારતા ને નાચતા જો આવડે ને તો ભગવાન એમાંય મળે. પણ એનો શું રસ છે? એ તો ક્યારેક કીર્તનમાં ઉભા થઈને એક કૂદકો માર્યો હોય એને ખબર પડે ભગવાનના નામનો શું રસ છે, એમાં કીર્તનનો શું રસ. વાહે જઈને સાના મને ઉભા રહી જતા હોય એને આ રસ ન સમજાય ક્યારે. ઈ તો મનમાં એમ જ માને કે આવડા ગાંડા ભક્તો. નરસિંહ મહેતા ને મીરાબાઈ જેવા ભક્તો સાબિત કરે છે, ગાંડા ઈ નથી, ગાંડા આપણે છીએ, કે ભગવાનની ભક્તિ નથી કરતા અને સંસારની વસ્તુઓની પાછળ હંમેશા દોડ્યા કરવી છે. દોડા દોડી તો સંસારમાં બધા કરે છે, ભક્તોય કરે છે અને ભક્તોય. પણ ભક્તોની દોડ ભગવાન પાછળ છે અને અભક્તોની દોડ પૈસાની પાછળ છે. ખેર, નરસિંહ મહેતાએ બહુ સુંદર ભગવાનના દર્શન કરાવ્યા અને સાથે સાથે કુલ પુરોહિતનું ભાગ્ય જોવો. જો ભગવાનના ભક્તોના સંગમાં રહેવાનો આ જ લાભ છે કે જ્યારે જ્યારે ભગવાનના ભક્તોને કોઈ દુઃખ આપે ને તો ઈ ભક્તને બચાવવા માટે ભગવાન જ્યારે પ્રસન્ન થાય તો સાથે સાથે બીજાને દર્શન થઈ જાય ભગવાન કેવા છે. હવે ઈ દામોદર મંદિરમાં ભગવાન પ્રગટ થયા તો કે નરસિંહ મહેતા એકલાય તો જોયા નહોતા, ઈ જૂનાગઢના હજારો લોકો જોઈ રહ્યા છે કે ભગવાન પોતાના સ્વહસ્તેથી મહેતાજીને ધન આપી રહ્યા છે. એવું નથી કે ભગવાન છાના માના આપે છે. એટલે ભગવાનના ભક્તોની સંગતિમાં હંમેશા રહેવું જોઈએ, કારણ કે ક્યારેક જો એ ભક્તને બચાવવા આવ્યા તો આપણને ફ્રીમાં દર્શન થઈ જાય વગર કઈ કરે, જેમાં કુલ પુરોહિતને થઈ ગયા બધું દહેજ કર્યાવર લઈ અને આવ્યા ઉનામાં. ભક્તો, આજે દહેજ આપવું એ પહેલાના સમયમાં એક પ્રથા હતી અને બહુ ખરાબ પ્રથા, કે જો કોઈ સ્ત્રી પોતાના પિતાને ત્યાંથી આવું બધું કર્યાવર કે દહેજ ન લાવે તો એને સાસરામાં બહુ દુઃખી કરવામાં આવતી. હાલાકી ગુજરાત તો આમાં બહુ આગળ છે ભક્તો, બહુ સુધારો છે. ગુજરાતમાં આવું નથી, આજે તમે યુપી કે બિહારમાં જાઓ હે ને તો એ લોકો માગે કે મોટરસાયકલ તો જોશે, હે ને, મારુતિ 800 હોય તો જ વિવાહ થાય. આજે છે એ પ્રથા, ત્યાં વાસ્તવમાં બહુ ખરાબ પ્રથાઓ છે. ખેર, મહેતાજીએ કુંવરબાઈને વળાવી દીધા અને ત્યાર પછી મહેતાજી પાછા લાગી ગયા ભજનમાં. એક દિવસ એમની પત્નીના મનમાં ચિંતા થઈ કે પુત્રીનું તો થઈ ગયું, પુત્રી તો એના સાસરે વહી ગઈ, પણ આ પુત્ર જે છે ને એ હવે મોટો થઈ ગયો છે. અને પુત્ર મોટો થઈ ગયો છે, મહેતાજીને કીધું, જુઓ આપણો પુત્ર 12 વર્ષનો થઈ ગયો છે, મોટો એટલે 12 વર્ષનો, તો હવે એના વિવાહ કરવા જોઈએ. મહેતાજી કે જેવી હરી ઈચ્છા, એના વિવાહમાં પત્ની લખી હશે તો મળશે. પત્નીએ કીધું કે તમે કઈ વ્યવહાર તો કરતા નથી, તમે કઈ ધન ઉપાર્જન કરતા નથી, સમાજની આરે તો તમે રહેતા નથી, અને એમાંય ઉપરથી આપણું ગરીબ ઘર, આપણા ઘરે કોણ કન્યા આપશે, કયા પિતા એવા છે જે જાતિયે પોતાની છોકરીને આવા ગરીબ ઘરમાં આપે. સમય તો એ વખતે સારો હતો સંસ્કારોને ઓળખવાનો ભક્તો, છતાં આ તકલીફ તો ત્યારે હતી. પ્રત્યેક માતા પિતા એવું ચાહે છે કે પોતાની પુત્રી જે છે ને એ પૈસાવાળાના ઘરે જાય, બધાની ઈચ્છા છે કે આપણી કન્યાને સારામાં સારું ઘર મળવું જોઈએ. પણ વિચારણીય એક વાત છે ભક્તો, તમે એને સારું ઘર ગોતીને જ પરણાવી દો અને પછી કદાચ એનો ઘરવાળો ઉઠી જાય, તમે શું કરો? તમે ધારું જોઈને જ આપ્યું હોય ને અને પછી કઈ ન નીકળે તો. એટલે સંસ્કાર જે હોય ને ન્યા છોકરીઓને દેવી જોઈએ, કારણ કે છોકરીઓ ક્યારેય દુઃખી નહીં થાય. બાકી માત્ર જે લોકો ધનને જોઈ અને કન્યાના વિવાહ કરી રહ્યા છે, લોકો દુઃખી થવાના છે અને થઈ રહ્યા છે. એટલે વર્તમાન સમયની અંદર રીતે ભક્તો, પૈસા કદાચ ઓછા હશે, સંસ્કાર જો હશે ને તો ધન તો એની પાસે આપોઆપ આવશે. પણ પૈસા હશે ને સંસ્કાર નહીં હોય ને, આખું જીવન વયું જાય, સંસ્કાર ક્યારેય નહીં આવે. કારણ કે આપણે કહેવત છે ને ગુજરાતમાં, હોળે હાન અને વિશે ભાન. આવે તો આવે, વિશે વાન કહે છે, અમુકને ઉઘડતો હશે કદાચ 20 વર્ષ પછી. એ આવે તો આવે, જો 16 વટી ગયો પછી બુદ્ધિ નો આવે, બુદ્ધિ એટલે સંસ્કાર. 16 વટ્યા પછી સંસ્કાર નો આવે અને 20 વટ્યા પછી વાન નો બદલે. 20 વટે ને પછી સમજી લેવાનું આનો આ ઓરિજિનલ કલર છે, પછી ન બદલાય. તો મહેતાજીની પત્નીને બહુ ચિંતા કે ગરીબ ઘર છે, ધન નથી. પુત્ર તો દેખાવામાં બહુ સુંદર હતા, શામળદાસ. તો વિચાર કર્યો, બહુ દુઃખી થઈ. ત્યારે મહેતાજી એક ભજન ગાયું અને ભજન ગાઈને એને સંભળાવ્યું. તો પત્નીને થયું કે નહીં, સંસારની અંદર વૈરાગ્ય રાખવો જોઈએ, એમાં આસક્ત ન થવું જોઈએ. જો મહેતાજી આ જ કામ કરતા, જ્યારે જ્યારે એની પત્નીને સંસારમાંથી કોઈ કષ્ટ પ્રગટ થાય, એક સુંદર ભજન સંભળાવી દે, પાછું એનું મન ભગવાનમાં લાગી જાય. મહેતાજી શીખવે છે ગૃહસ્થ જીવનમાં કેમ ભજન કરવું જોઈએ. પત્ની ક્યારેક ડિમાન્ડ કરે ને કે આપણે 4-wheel લેવી છે, ત્યારે એને ભાગવતમાંથી એક કથા સંભળાવી દેવાની, બહુ વૈરાગ્યવાળી જે કથા હોય ને, પુરરવા મહારાજ જેવી. તો એને થાય, નહીં નહીં, 4-wheel ન લેવી જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ. બહુ ઈચ્છાઓ કરતી હોય, નવી નવી સાડીઓ લેવી છે, ત્યારે દ્રૌપદીની કથા સંભળાવી દેવાની, ભગવાનનું ભજન કરો, એના ચીર પૂર્યા હતા, તમારા આવશે. તો કથાઓ કેવી જોઈએ, ભક્તિથી સ્ત્રીઓ વશમાં થઈ જાય. નરસિંહ મહેતા આવું કરતા, એટલે એનું ગૃહસ્થ જીવન બહુ સારું આવ્યું. જો ક્યાંય કથામાં એવું નહીં થાય કે બેનો ઝઘડો થયો હોય ક્યારેય, કારણ કે જ્યારે જ્યારે એવી પરિસ્થિતિ આવે ઝઘડાની, મહેતાજી એક ભજન સંભળાવી દે અને એ માણેક ગૌરી જે છે એ માની જાય. હવે બન્યું એવું કે બાજુમાં જ વડનગર નામનું એક ગામ, બહુ મોટું શહેર વડનગર, અને એ વડનગર શહેરમાં મદન મહેતા નામના એક બહુ મોટા વ્યક્તિ રહેતા હતા. અને મદન મહેતાની એક પુત્રી જેનું નામ હતું સુરસેના, એ સુરસેના જ્યારે વિવાહને યોગ્ય થઈ તો એના માટે વર શોધવા માટે એક બ્રાહ્મણને મોકલવામાં આવ્યો. તો એ બ્રાહ્મણે પોતાની જ્ઞાતિમાં અનેક છોકરાઓ જોયા, પણ ક્યાંય એનું મન બેઠું નહીં. બહુ છોકરાઓ જોયા, બહુ છોકરાઓ જોયા ને, તો કોઈકે સલાહ આપી કે જો તમને કદાચ આપણી જાતિમાં કોઈ પસંદ ન આવતું હોય તો જૂનાગઢમાં આપણા 700 ઘર છે, નાગર જાતિના 700 ઘર જૂનાગઢમાં છે. તમે આ બ્રાહ્મણને જૂનાગઢ મોકલો અને 700 ઘરમાંથી એકાદો તો પસંદ આવી જાય ને. અને વિચાર કરો, 700 બતાવે ને પછી પસંદ ન આવે તો એને પછી લગ્ન ન કરાવાય, એને એમનામ રહેવા દેવાય. આપણા સમાજમાં અત્યારે એવા છે એવો ગણાય, અહીંયા આ પ્રચાર કરતા હોય, આ છોકરાઓ નવા નવા આવે ને એ કે જેના લગ્ન થઈ ગયા હોય, પ્રભુજી મેં 50 જોઈ છે, 51 ફાઇનલ કર્યું છે. અમારે પ્રભુજી છે, અમારે નામ નથી દેવું, બિચારા શરમાઈ જાય. 99 જોઈ અને હોય ફાઇનલ થયું. મેં કીધું સારું થયું ફાઇનલ થઈ ગયું, એટલે આવું થાય. બહુ મૂર્તિઓ જોયા, કારણ કે મદન મહેતાનું નામ એટલું મોટું હતું કે એ આખી નાગર જાતિના સૌથી શ્રેષ્ઠ શેઠ ગણાતા. કારણ કે વડનગરના જે રાજા હતા એના દીવાન હતા. તો ફરતા ફરતા જૂનાગઢ આવ્યા, તો જુનાગઢ જતા પહેલા મદન મહેતાએ એને એક પત્ર લખી દીધો કે જુનાગઢની અંદર મારો એક મિત્ર છે, એનું નામ સારંગધર છે, એ સારંગધરને જઈને તમે આ ચિઠ્ઠી આપજો, એ તમને બધા ઘરે લઈ જશે અને બધાની ઓળખ કરાવશે. પત્ર લઈ બ્રાહ્મણ રવાના થયા. જુનાગઢની અંદર જ્યારે આવ્યા, સારંગધર મહેતાનું ઘર પૂછતા પૂછતા એના ઘરે ગયા અને ઘરે જઈ અને આ પત્ર એના હાથમાં આપ્યો. પત્રમાં સારંગધરજીએ વાંચ્યું કે મારી પુત્રીના વિવાહ થવા જઈ રહ્યા છે, એના માટે યોગ્ય મૂર્તિની જરૂર છે, તો તમે આવનાર બ્રાહ્મણની સાથે જઈ અને મારી કન્યાને યોગ્ય મૂર્તિ બતાવી અને વિવાહ નક્કી કરજો. લેખિતન મદન મહેતા વડનગરથી. સારંગધર મહેતાએ હજી પત્ર વાંચ્યો તો ઓલા ગામમાં પૂછતા પૂછતા જતા ને તો આખા જુનાગઢમાં ખબર પડી ગઈ કે મદન મહેતાની પુત્રી માટે આ બ્રાહ્મણ વર શોધવા માટે આવ્યો છે. તો સારંગધર મહેતાના ઘરે ભીડ મંડી જામવા, હે ને, ઓલાને કાંઈ કામ ન હોય ને તો વગરબાને છોકરાને લઈને આવે, હે ને, કે કદાચ મારા પુત્ર ઉપર જો આ બ્રાહ્મણની નજર પડી જાય તો આપણું કામ થઈ જાય. બધા સારંગધર મહેતાએ વિચાર કર્યો કે મારા ઘરે આટલી બધી ભીડ કેમ થઈ ગઈ અચાનક, કોઈ કામ નહીં, કાંઈ લેવા દેવા નહીં, છતાં આવીને પૂછે આમ તેમ વાતોમાં અને વિચાર કરે ક્યાંક જો આપણા છોકરાનું ગોઠવાઈ જાય તો. પહેલો દિવસ તો આવી રીતે પસાર થઈ ગયો. બીજા દિવસે આ બ્રાહ્મણે કીધું, સારંગધર ચાલો આપણે તમારા જેટલા ઘર છે સારા સારા મૂર્તિ હોય મને બતાવો. તો સારંગધર મહેતાએ શું કર્યું, સારા છોકરાઓને છોડી અને પોતાના જે સગા હતા એના ઘરે લઈ ગયા બધાને. પહેલા સગાના ઘરે ગયા, છોકરાને બહુ સજાવીને તૈયાર કર્યો, બેસાડ્યો અને પછી આપણે કંઈક પ્રશ્નો કર્યા, જવાબ ન આપી શક્યો. બ્રાહ્મણે નક્કી કર્યું આ મૂર્ખ છે, કેન્સલ કરવાનું. બીજા ઘરે ગયા તો કોઈક તોતળા, કોઈક મૂર્ખ, કોઈકમાં વિદ્યા ઓછી, અનેક ખોડ ખાપણ વાળા છોકરાઓ. હવે બ્રાહ્મણ કંટાળ્યા અને આ સારંગધર કંટાળ્યા કે મેં આટલા બધા મારા સગાના છોકરા બતાવ્યા, આને કોઈ છોકરો પસંદ આવતો નથી, અને આ બ્રાહ્મણ એટલે કંટાળ્યા કે આ લોકો મને કોઈ સારો છોકરો બતાવવાના બદલે પોતાના સગાના ઘરે લઈ જાય. એ બ્રાહ્મણ સમજી ગયો કારણ કે બહુ હોશિયાર હતો. કોઈ ઘર બાકી ન રહ્યું ત્યારે સારંગધરે કીધું, જુઓ હવે એક છેલ્લું ઘર બાકી છે. સારંગધરે વિચાર કર્યો મનમાં કે આને અમારા કોઈ ઘરમાંથી છોકરો પસંદ નથી પડ્યો, તો આને હવે હું એવી જગ્યાએ મોકલું કે આનો અહંકાર બધો ઉતરી જાય. લાવ્યા નરસિંહ મહેતાના ઘરથી થોડાક દૂર ઉભા રાખ્યા અને કીધું કે સામે જે ઘર મંદિર દેખાય છે જેની ઉપર સોનાનો કળશ લગાવેલો છે, એ ઘરે એક બહુ સુંદર પુત્ર છે, તમે ત્યાં જાઓ. તો આ બ્રાહ્મણે કીધું કે હું તમારે, તમે આલો મારી હારે. એ કે મારે કામ છે, હું તમારી સાથે નહીં આવું, તમે એના ઘરે જાઓ, ત્યાં તમારું કામ થઈ જશે. તો બ્રાહ્મણ હોશિયાર હતો, એ કે મારું કામ હવે થાય કે ન થાય, આ હું છેલ્લું ઘર જોવા જાઉં છું અને જો ત્યાં મને યોગ્ય મૂર્તિઓ ન મળ્યો તો ત્યાંથી હું સીધો વડનગર પાછો વયો જઈશ, હવે હું તમારા ઘરે પાછો નહીં આવું. કાંઈ વાંધો નહીં. એકબીજાને રામ રામ કરી બે છૂટા પડ્યા. અને આ જે બ્રાહ્મણ હતો ને એનું નામ દીક્ષિત હતું. એ દીક્ષિત આ નહી હું આપણું હસવા માંડ્યો. દીક્ષિત એનું નામ. એ દીક્ષિત જયારે નરસિંહ મહેતાના ઘરે આવ્યા અને આવીને જોયું તો એ જ સમયે મહેતાજી કીર્તનમાં મગ્ન. કહે છે ને કે એક શુદ્ધ ભક્તની ઓળખ એક શુદ્ધ ભક્ત કરી શકે. બ્રાહ્મણ ઓળખી ગયા કે મહેતાજી તો બહુ શુદ્ધ ભક્ત છે, ભગવાનના કીર્તનમાં લીન છે. અને બધો માહોલ એને જોયો ઘરમાં ઉભા રહી તો વિચાર કર્યો કે ચાલો ઘર તો બરાબર છે. મહેતાજીને બેસાડ્યા અને બેસાડીને કીધું કે તમારા પુત્રને બોલાવો, હું એમના વિવાહ માટે આવ્યો છું. મહેતાજીએ કીધું, જો જુનાગઢની અંદર 700 નાગર જાતિના ઘર છે, બધા મારી કરતા ધનવાન છે, મારી કરતા સમાજમાં ઊંચું સન્માન ધરાવે છે, તમારે જો વિવાહ કરવા હોય તો એના ઘરે જાઓ, મારા ઘરે આ સંબંધ નહીં થઈ શકે. દીક્ષિત બ્રાહ્મણે પૂછ્યું શા માટે નહીં થાય, તો કે છે યસ્યાસ્તિ વિત્તમ સનર કુલિના. આ સંસારમાં વિત્તમ નો અર્થ છે ધન. જેની પાસે પૈસા હોય ને એને જ સૌથી વધારે કુળવાન માનવામાં આવે છે. ભક્તો, રામાયણ ની અંદર ગોસ્વામીજી કહે છે કે કુળવાન વ્યક્તિ પૈસાથી નહીં, સંસ્કારથી કહે. કારણ કે પૈસાની કમી કઈ, રાવણ પાસે ઓછા પૈસા નહોતા, છતાં રાવણના કુળને અસુર કુળ કહેવામાં આવે છે. કંસની પાસે કઈ ઓછું ધન નહોતું, છતાં એને અસુર કહેવામાં આવે છે. મહેતાજી સમજાવે છે, યસ્યાસ્તિ વિત્તમ સનર કુલિનઃ સ પંડિત સ શ્રુતિમાન ગુણજ્ઞ. જેની પાસે ધન હોય એને જ પંડિત માનવામાં આવે, એને જ ગુણવાન માનવામાં આવે. સ એવ વક્તા સચ દર્શનીય, એને જ પરમ વક્તા માનવામાં આવે છે, એને જ પરમ દર્શનીય માનવામાં આવે છે. સર્વે ગુણા કાંચનમ આશ્રયંતે. કારણ કે સંસારની અંદર જેટલા ગુણ છે ને, એ બધા ગુણ સોનાને વરેલા છે. જેની પાસે સોનું વધારે હોય એ જ પંડિત છે, એ જ ગુણવાન છે. એટલે મારી પાસે ધન નથી અને એટલા માટે હું મારા પુત્રના વિવાહ તમારી પુત્રી સાથે નહીં કરી શકું. પણ બ્રાહ્મણ ભક્ત હતો, એણે કીધું કબીરજીની ભાષામાં કે કબીરા સબ જગ નિર્ધના ધનવંતા નહીં કોઈ. કબીરજી કહે છે આ સંસારમાં બધા લોકો ધન વગરના છે, બધા નિર્ધન છે, કોઈની પાસે ધન નથી. કારણ કે ધનવંતા સોઈ જાનીએ રામ ધની જો હોય. ધનવાન વ્યક્તિ એ છે જેની પાસે ભગવાનના નામ રૂપી ધન છે. હરે કૃષ્ણા હરે કૃષ્ણા,
હરે રામ 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 હરે હરે.
જેની પાસે આ મહામંત્ર છે ને, એ સંસારમાં સૌથી વધારે ધની છે. ભલે અત્યારે આપણે ન માનતા હોય, એ ખબર મર્યા પછી પડશે કે કોણ પૈસા વાળું છે અને કોણ ગરીબ છે. મૃત્યુ પછી બધી ખબર આવશે. વૃંદાવનમાં સનાતન ગોસ્વામી નામના એક બહુ મહાન ભક્ત થયા 450 વર્ષ પહેલા. એક બ્રાહ્મણને એકવાર ધનની બહુ જરૂર પડી, એને તે પુત્રીના વિવાહ કરવાતા. તો વિચાર કર્યો કે જલ્દીમાં જલ્દી તો શિવજી પ્રસન્ન થાય. તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીએ કીધું, શું જોતું છે? ઈ કે પૈસા જોતા છે. કેમ? પુત્રીના વિવાહ કરવા છે. લોભ નથી મારા મનમાં, મારે ધન નથી જોતું, પણ જીવનમાં એવો પ્રસંગ આવ્યો છે કે જો પૈસા નહીં મળે તો પુત્રીને આત્મહત્યા કરવી પડશે. શિવજી કે ધન જોતું છે? મારા એક મિત્ર છે સનાતન ગોસ્વામી, યમુનાના તટ ઉપર ભજન કરે છે, જેટલું ધન જોતું હોય તને આપી દેશે જા એની પાસે. શિવજીના આદેશથી એ બ્રાહ્મણ યમુનાના તટ ઉપર આવ્યા. આવીને લોકોને પૂછ્યું, સનાતન ગોસ્વામી ક્યાં રહે છે? લોકોએ બતાવ્યું, આ જે તમે ઓલી ઝૂંપડી જોવો છો એમની છે. સનાતન ગોસ્વામીને જઈને કીધું, શિવજીએ મોકલ્યો છે અને કીધું છે કે તમારી પાસે પરમ ધન છે, તો કૃપા કરી ધન આપો જેનાથી મારી પુત્રીના વિવાહ કરી દઉં. સનાતન ગોસ્વામી કીધું, જો સામે કચરાનો ઢગલો પડ્યો છે, એ ઢગલાને ઊંચો કર, એમાં નીચે પારસમણી છે, લઈ લે અને જવા દે. વિચાર કરો, પારસમણી મળે એ માણા ઉભો રહે. બ્રાહ્મણે પારસમણી લીધો હાથમાં અને એ યમુનાના તટ ઉપર એવી દોટ મૂકી કે હવે તો જીવનના બધા પ્રોબ્લેમ સોલ્વ. હે ને, જ્યાં લોખંડને અડાડો ત્યાં સોનો. દોડતા દોડતા રસ્તામાં અડધે પહોંચ્યો ને ત્યાં ઉભો રહ્યો. વિચાર કર્યો, કેળું પારસમણી જેવી વસ્તુને જો આ કચરાના ઢગલામાં રાખતા હોય તો આની પાસે નિશ્ચિત કંઈક વિશેષ ધન છે. હે ને, તમને કોઈ 100 રૂપિયા એમનામ આપી દે તો એટલી જ ખબર પડે ને કે એની પાસે 1000 હોય તો આપણને 100 આપ્યા હોય. તો કે આને પારસમણી જો આ કચરામાં રાખતો હોય તો નિશ્ચિત આની પાસે કંઈક વિશેષ ધન હોવું જોઈએ. આવ્યા પાછા અને પાછા આવીને કીધું કે તમારી પાસે આનાથી શ્રેષ્ઠ કંઈક ધન છે. સનાતન ગોસ્વામી કે જોતું છું? તો લોક એની હાટુ જ મહેનત કરું છું. તો કે કામ કર, આ પારસમણી જે છે ને એને યમુનાની અંદર બિલકુલ વચ્ચે જઈને નાખે. એટલે હોડીમાં બેઠો, યમુનામાં ગયો, વચ્ચે જઈને પારસમણી નાખી દીધો, પાછો આવીને કીધું આપો ધન, 108 પારાની માળા આપી, બોલે હરે કૃષ્ણા હરે કૃષ્ણા
કૃષ્ણા કૃષ્ણા હરે 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 રામ 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 હરે.
બસ આ જ પરમ ધન છે મારી પાસે. અને ત્યાર પછી આચાર્ય લખે છે એ બ્રાહ્મણ ક્યારેય ઘરે ન ગયો અને હંમેશા માટે ત્યાં રોકાઈ ગયો અને સનાતન ગોસ્વામી સાથે ભજન કરી અને ભગવાનની પ્રાપ્તિ કરી. એટલે ભક્તો, સાચું ધન જે છે એ સંસારમાં ભગવાનનું નામ છે. દીક્ષિત બ્રાહ્મણે નરસિંહ મહેતાને કીધું, એટલે વિવાહ તો તમારે ન્યાજ કરવાના છે. ઠીક છે, નાળિયેર આપ્યો અને કંકુનો કરી અને બ્રાહ્મણ તો નીકળ્યા. વડનગરમાં આવ્યા, મદન મહેતાને ખબર પડી કે આપણી પુત્રીના વિવાહ નક્કી થઈ ગયા છે, તારીખ આવી ગઈ છે. તો એ લોકોએ ત્યાં ધામધૂમથી તૈયારી ચાલુ કરી અને અહીંયા જૂનાગઢમાં વાયુવેગે પ્રચાર થઈ ગયો કે મદન મહેતાની પુત્રીના વિવાહ ઓલા ભિખારીના પુત્ર સાથે નક્કી થયા છે. કારણ કે મહેતાજીને કોઈ નામથી નહીં, બધા ભીખ મંગો જ કહેતા. બધાને આશ્ચર્ય થયું કે આના ઘરે મદન મહેતાની પુત્રીના વિવાહ હે ને. અને ઈર્ષાળુ ક્યારેય જાના માના બેહે નહીં, ઈર્ષા તો એ કરવાના છે. બધાએ મીટિંગ કરી, મીટિંગ કરી અને એમાં લીડર બનાવ્યા સારંગધર મહેતાને. અને મીટિંગ કરીને નક્કી કર્યું કે મદન મહેતાને એક પત્ર લખો અને એ પત્રમાં લખો કે તમારી પુત્રીના વિવાહ જેની સાથે નક્કી થયા છે એ બિલકુલ કંગાળ છે, ભીખ માગીને એનું જીવન ચાલે છે, એટલે તમે એની સાથે વિવાહ નો જે સંબંધ છે એ તોડી નાખો. લિખિત સારંગધર મહેતા સમસ્ત જૂનાગઢના નાગર બ્રાહ્મણો વતી સાઇન કરીને પત્ર મોકલ્યો, પત્ર મોકલ્યો. અને આ બાજુ મદન મહેતાએ પત્ર વાંચ્યો તો એને થયું કે આ બ્રાહ્મણ ક્યારેય ખોટું કાર્ય કરે નહીં, પણ મારી પુત્રીના વિવાહ જો એને આવા ઘરમાં કરી દીધા અને હવે સંબંધ તોડાય એમ નહોતો. કારણ કે આ લોકોએ બધી તૈયારી કરી દીધી હતી, બધાને આમંત્રણ આપી દીધું હતું. મદન મહેતાએ વિચાર કર્યો શું કરવું જોઈએ, ત્યારે એણે નરસિંહ મહેતાને એક પત્ર લખ્યો કે સમાજની અંદર મારું બહુ ઊંચું સ્થાન છે અને મારા રૂઆબ મારી આબરૂને અનુરૂપ જાન તમારે લઈને આવવું પડશે, જેમાં હાથી ઘોડા ઊંટ અનેક માણસો બધા નવા વસ્ત્રોથી સજ્જ થયેલા, સોનાના અલંકારોથી સજ્જ થયેલા, એવી આખી જાનનું વર્ણન કર્યું. આવી જાન લઈને તમારે અહીંયા આવવાનું છે અને જો આવી જાન લઈને તમે ન આવી શકો તો સમજી લેજો કે આપણો આ સંબંધ ફોક થઈ ગયો. લેખિતંગ મદન મહેતા નરસિંહ મહેતાને કાગળ મળ્યો. ભગવાન ઉપર કેટલો વિશ્વાસ છે ભક્તો, જુઓ સીધો એ કાગળ લઈ જઈ અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં મૂકી દીધું. ભગવાનના ચરણે મૂક્યો અને એક ભજન ગાયું, કાગળ ભગવાનને મળી ગયો. નામ સંકીર્તન કર્યું અને ભગવાને વૈકુંઠમાં વાંચ્યું, ઓહો જાન લઈને જવાનું છે. તૈયાર કરી આખી દ્વારકાને ભગવાને રુકમણીજીને કીધું, જાન એવડી લઈને જવાની છે કે સંસારમાં કોઈના પુત્રની જાન ન ગઈ હોય. અને વિચાર કરો, સાક્ષાત કૃષ્ણ જે જાન લઈને આવતો એમાં શું કમી હોય ભક્તો. અરે ઘણા ભક્તો કહેતા, પ્રભુજી તમે જાનનું વર્ણન બહુ કરજો, કૃષ્ણ જે જાન લઈને નીકળવાનું શું વર્ણન થઈ શકે ભક્તો. મહેતાજીને ભગવાને કીધું કે તમે લોકો અહીંથી જૂનાગઢથી નીકળજો અને અમે ડાયરેક્ટ તમને વડનગરના પાદરમાં મળશું. આવી રીતે નક્કી કર્યું અને મહેતાજીએ તો બે ત્રણ ગાડા કોકના માગ્યા લાવ્યા, એમાં ગોપીચંદન ને કરતાલ અને હેમનો હાર તુલસીની કંઠી અને આખું જૂનાગઢ નરસિંહ મહેતા ઉપર હાસ્ય કરે છે કે આ મોટા ઉપાડે પુત્રના વિવાહ કરવા જઈ રહ્યો છે ને, પણ એમનામ વગર લગ્ન કર્યા પાછો આવવાનો છે. કારણ કે ચંદન અને તુલસી માળા વાળા હારે મદન મહેતા થોડી એની પુત્રીના વિવાહ કરશે. બધા નાગરો આનંદમાં આવી ગયા, ઓલા ઈર્ષાળુ હતા, હવે મજા આવશે જોવાની. અને આ બાજુ નરસિંહ મહેતા અને ભગવાનનો મિલાપ થયો અને ભગવાન કેવી જાન લઈને આવ્યા છે, આવો આંશિક વર્ણન સાંભળવી. અનેકો હાથી અનેક ઘોડાઓ, ઊંટ, રથ નો કોઈ પાર નહીં, અને બધા પ્રાણીઓ પશુઓ ઉપર સોનાના હાર, બધા પશુઓ સજ્જ થયેલા. અને ઈ જાનની અંદર માણસો કેટલા હતા જાણો છો ભક્તો? દ્વારકાની નારાયણી સેના આખી જાનૈયાઓ થઈને ભગવાન લઈને આવ્યા. દ્વારકામાં ભગવાનનું પરિવાર કેવડું છે જાણો છો ને? ઈ આખું પરિવાર અને ભગવાનની જે નારાયણી સેના, ઈ બધા સૈનિકોને ભગવાને જાનૈયા તરીકે તૈયાર કર્યા. અને આ બાજુ સારંગધર છે, એ પેલા પહોંચી ગયો તો ત્યાં વડનગર. અને મદન મહેતાને કીધું કે જો નરસિંહ જે છે ને જુનાગઢ થી 3-4 ગાડા લઈને નીકળ્યો છે, ભિખારી જેવી એની હાલત છે, અને તમને વિશ્વાસ ન આવતો હોય તો એ પાદર પહોંચ્યો છે, ચાલો જોવા. અને આ બાજુ જોવા માટે આવ્યા તો જોયું કે મોટા રાજાનો મહેલ હોય, રાજાનો પંડાળ હોય, એટલો મોટો પંડાળ, એટલો મોટો વૈભવ. અને આ બધું જોઈ અને લાગ્યું કે કોઈક રાજા આવ્યા હોય એવું લાગે છે. દીક્ષિત બ્રાહ્મણ, મદન મહેતા અને સારંગધર આ ત્રણેય એ પંડાળમાં જઈને પૂછ્યું કે આ કોનો પંડાળ છે? સાક્ષાત ભગવાન શામળશા શેઠના રૂપમાં સામે આવીને કીધું કે આ નરસિંહ મહેતાના પુત્રના વિવાહ થવા જઈ રહ્યા છે, આ એની જાન છે. મદન મહેતા કે હું ગમે એટલો મોટો શેઠ છું, પણ આ જાનને હું પાણી પીવડાવવા માટે હું સક્ષમ નથી. કારણ કે આટલી મોટી જાન હોય એને પાણી કોણ પીવડાવી શકે? ભક્તો, બધો અહંકાર, બધું અભિમાન ઓગળી ગયું. અને મદન મહેતાના મનમાં તો એમ જ હતું કે આ જ નરસિંહ મહેતા છે. અને ત્યાં ભગવાને એક બીજો વિસ્ફોટ કર્યો. મદન મહેતાએ પૂછ્યું, તમે કોણ છો? ઈ કે હું તો નરસિંહ મહેતાનો સેવક છું. ભગવાન કે હું તો દાસ છું એનો. તમે તમારી જેવા વ્યક્તિ જો એના દાસ હોય તો કમસે કમ મહેતાજીના દર્શન કરાવો. ત્યારે ભગવાન આ ત્રણેયને લઈને આવ્યા નરસિંહ મહેતા પાસે. મહેતાજીને કીધું કે આ વેવાય તમને મળવા આવ્યા છે. મહેતાજીએ બહુ સુંદર સ્વાગત કર્યું. ઈ તો ઈ જ વેશમાં ભગવાને જે દ્વારા વૃંદાવનથી જે વેશ આપ્યો હતો, અને બહુ સુંદર સ્વાગત જાન લઈને આવ્યા. અને કહે છે કે ઈ જાનમાં રુકમણીજી, સત્યભામા આ બધા લોકો નૃત્ય કરતા હતા, સ્વયં ભગવાન નૃત્ય કરતા હતા. અને આવી રીતે શામળશાના વિવાહ થયા. બહુ સુંદર વિવાહનો પ્રસંગ જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે ભગવાનને નરસિંહ મહેતાને કહે છે કે મહેતા, તમારા પુત્રના વિવાહ થવા જઈ રહ્યા છે, અને મારી ઈચ્છા છે કે મારે તમને કંઈક આપવું છે. મહેતાજીએ કીધું, પ્રભુ, આટલો મોટો, આટલી મોટી જાન લઈને તમે આવ્યા છો, આ કોઈ કમ વસ્તુ છે, હવે મારે શું જરૂર છે? ભગવાને કીધું, નહીં, હું તમને એક બક્ષીસ તમારા પુત્રના વિવાહના પ્રસંગ માટે હું તમને કંઈક આપવા માંગુ છું. આ બાજુ એના પુત્રના ફેરાઓ ચાલી રહ્યા છે અને મહેતાજી ભગવાનની પાસે વરદાન માગે છે, પ્રભુ, જો તમારે મને કંઈક આપવું હોય તો એ આપો કે મારો વંશ આગળ ન ચાલે ક્યારેય. જુઓ, ભક્તો જ્યારે જ્યારે ભગવાનની પાસે કંઈ યાચના કરે ને ભક્તો, એમાં કંઈક તત્વ છુપાયેલું છે. ભગવાન કહે છે, તમે આવું શા માટે માગી રહ્યા છો? મહેતાજી કહે છે કે વંશની અંદર કોઈક સારો વ્યક્તિ થાય, કોઈ ખરાબ થાય, અને અત્યાર સુધી તો એવું જોવામાં આવ્યું છે કે ભક્તની પાછળ બધા અભક્ત જ થયા છે. એટલે ભજન કરીને જે ભક્તોનો ઉદ્ધાર થયો છે પેઢીમાં, એને કદાચ આ લોકો નરકમાં નાખશે. પ્રભુ, હું નથી ચાહતો કે મારો કોઈ વંશ આગળ. અને તમે જાણો છો કે પૂર્વ જન્મની અંદર મુચકુંદના રૂપમાં તમે મને ભક્તિનું વરદાન આપ્યું છે. પ્રભુ, જો આ સંસાર મોટો થશે તો પછી હું ભજન નહીં કરી શકું, હું માયાની અંદર ફસાઈશ, એટલે મારો વંશ ન રહેવો જોઈએ. ભગવાને કીધું, તથાસ્તુ. વિવાહ થઈ અને દંપતી ઘરે આવ્યા. બહુ સુંદર ગુણવાન પત્ની હતી, જેવું ઘર હતું એમાં એડજસ્ટ થઈ ગઈ. કારણ કે પતિવ્રતા સ્ત્રીનો એ ધર્મ છે કે જેવી પતિની સ્થિતિ હોય એ પ્રમાણે એને રહેવું જોઈએ. થોડો સમય વ્યતીત થયો અને એક દિવસ વડનગરથી એ સુરસેનાના જે પિતા હતા એણે કહેણ મોકલ્યું કે નવા નવા વિવાહ થયા છે, નવ દંપતીને તમે અમારા ઘરે મોકલો, અને રસ્તામાં અકસ્માત, અને અકસ્માતની અંદર આ બંનેનું મૃત્યુ થઈ ગયું. મહેતાજીએ વિચાર કર્યો કે ચાલો એક ગ્રંથિ તો તૂટી ગઈ જીવનમાંથી. શામળદાસનું મૃત્યુ થયું. કહેવાનું તાત્પર્ય છે, નરસિંહ મહેતાને દુઃખ નહોતું હૃદયમાં કે એકનો એક પુત્ર હતો વયો ગયો. કારણ કે ભક્તોના જીવનમાં જ્યારે જ્યારે આવી વિકટ સ્થિતિ આવે હે ને, કારણ કે આપણે તો આ સ્થિતિને સહન નહીં કરી શકીએ. ભક્તો આપણે ભલે ગમે એટલું ભજન કરતા હોય, ભગવાનને પ્રેમ ભાવથી ભજવાનો પ્રયાસ કરતા હોય, પણ આપણા જ એકના એક પુત્રનું જો મૃત્યુ થઈ જાય તો આપણે આપણા મનને હાથમાં નથી રાખી શકતા. મહેતાજી પોતાના જીવન ઉપરથી શિક્ષા આપી રહ્યા છે કે જીવનમાં ગમે એવી વિકટ સ્થિતિ આવે, એકના એક પુત્રનું મૃત્યુ થઈ જાય છતાં ભગવાનમાંથી મનને ક્યારેય વિચલિત ન કરવું જોઈએ. થોડું એવું કષ્ટ ભગવાન આપે છે આપણને, આપણે ભક્તિ છોડી અને બીજા બીજા કામમાં લાગી જાય છે. મહેતાજી બિલકુલ વિચલિત નહીં, જેમ રોજ ભગવાનનું ભજન કીર્તન કરે એવી જ રીતે કીર્તન, અને એ જ સમયે એક પંક્તિની રચના કરી, ભલું થયું ભાંગી ઝંઝાળ એતે ભજશું શ્રી ગોપાલ. વિચાર કરો, કોઈ વ્યક્તિ કહી શકે જેનો એકનો એક પુત્ર વયો ગયો છે? આ માત્ર વૈષ્ણવના જીવનમાં સંભવ છે. તો આવી રીતે પુત્રના વિયોગમાં એમના પત્ની જે હતા એ બહુ દુઃખી રહેતા હતા, અને મહેતાજીએ સમજાવ્યું એને તે કે જન્મ અને મૃત્યુ જે છે એ સંસારમાં નિશ્ચિત થયેલું છે. જે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો ઉપદેશ નરસિંહ મહેતા એમના પત્નીને સમજાવ્યો, અને પત્નીનું મન બિલકુલ દ્રઢ થઈ ગયું. અને એ સમયે એમના પત્નીએ મહેતાજીને વચન આપ્યું કે જીવનમાં આના કરતા કદાચ ગમે એવી મોટી વિકટ પરિસ્થિતિ આવે, હવેથી હું જીવનમાં ક્યારેય ચલિત નહીં થાઉં, કોઈ દિવસ હું દુઃખ નહીં લગાડું મનની અંદર. અને એણે પોતાનું મન ભગવાનમાં લગાવી દીધું. એક દિવસની ઘટના, મહેતાજી દામોદર કુંડમાંથી સ્નાન કરી અને ઘર બાજુ જઈ રહ્યા છે ત્યારે એક વ્યક્તિએ મહેતાજીને સાદ કર્યો અને કીધું જય શ્રી કૃષ્ણ. મહેતાજીએ જોયું કોણ બોલાવી રહ્યું છે, તો ગામનો એક હરિજન. એણે મહેતાજીને કીધું કે તમે રોજ અહીંયા સ્નાન કરવા આવો છો, હું તમારા દર્શન કરું છું, પણ મારા મનમાં એક ઈચ્છા છે, જો તમે એને પૂરી કરી શકતા હોય તો. મહેતાજીએ કીધું આ બધું તો કૃષ્ણનું છે, મારામાં જો ક્ષમતા હશે તો હું એને અવશ્ય પૂર્ણ કરીશ. એણે કીધું તો મેં આજે એકાદશીનો ઉપવાસ કર્યો છે, નિર્જળા ઉપવાસ કર્યો છે, અને આજે રાત્રે મારે જાગરણ છે, તો તમે જો મારી ઉપર કૃપા કરતા હોય તો આજે રાત્રે મારા ઘરે ભજન કરવા આવો. વિચાર કરો, એક નાગર બ્રાહ્મણ અને એક હરિજનના ઘરે કીર્તન કરવા જવાનું છે, બ્રાહ્મણો માટે તો મોટો આઘાત, અને આવી વાત હોય ને એ જલ્દી ફેલાઈ જાય. આખા જૂનાગઢને ખબર પડી કે આ નરસિંહ એક અછૂત વ્યક્તિના ઘરે કીર્તન કરવા માટે જવાનો છે. ગયા મહેતાજી તો પોતાની ભજન મંડળીને લઈ અને આખી રાત જોરદાર કીર્તન. સવારમાં આખો સમાજ ભેગો થયો અને નક્કી કર્યું કે અત્યાર સુધી તો આપણે નરસિંહને ગાંડો માનતા હતા, આ ગાંડો નહીં, આ એકદમ શુદ્ર વ્યક્તિ છે, એને એટલી બુદ્ધિ નથી કે બ્રાહ્મણ વ્યક્તિ અછૂતના ઘરે ન જવું જોઈએ. અને બધાએ મળી એક કાગળ ઉપર લખ્યું કે નરસિંહ જે છે એ આપણી નાતથી બહાર છે, નાતમાંથી બહાર કાઢી મૂક્યા. અને નરસિંહ મહેતાને ખબર નહીં, બોલો નાતમાંથી બહાર વી આવ્યા. અને આ બાજુ સવાર સુધી કીર્તન ચાલતું રહ્યું, અને કીર્તન જ્યારે ચાલતું હતું તો બીજી એક ઘટના એવી બની કે એમના પત્ની જે હતા ઘરે એને એટલો બધો તાવ આવ્યો, એટલો બધો તાવ આવ્યો, અને છતાં ભગવાનના નામનું નિત્ય કીર્તન ચાલતું હતું, પણ એની એક જ ઈચ્છા હતી કે જો મારા પતિ ઘરે આવે તો એક વાર એનું દર્શન કરી લઉં અને પછી હું મારા શરીરનો ત્યાગ કરી દઉં. ભજનને પૂરું કરી નરસિંહ મહેતા ઘરે આવે, ઘરે આવીને અંતિમ દર્શન એની પત્નીએ છેલ્લી નજર કરી મહેતાજી ઉપર અને આંખ બંધ કરી દીધી. પત્નીનું મૃત્યુ થઈ ગયું. થોડા જ સમયમાં પુત્રય વયો ગયો, પત્ની વઈ ગઈ, અને આ બાજુ એને નાતની બહાર કાઢી મૂકવામાં આવ્યા. ભક્તો, સાંભળવામાં તો અનુમાન ન આવી શકે, પણ વિચાર કરો, જેના જીવનમાં ત્રણ ઘટના એક સાથે બની હોય એ કેટલું દુઃખ હોય એના જીવનમાં. પણ મહેતાજી તો શરીરથી પરે થઈ ચૂક્યા છે, આત્માના સ્તર ઉપર જેનું વજન ચાલી રહ્યું છે. અને એ જ દિવસે સાંજે કૃષ્ણરાય નામના એક ભક્ત હતા, એમની માતાએ જ્ઞાતિ ભોજનનું આયોજન કર્યું. હવે એને બિચારીને કાંઈ ખબર નહીં, એણે નરસિંહ મહેતાને આમંત્રણ આપ્યું કે મારા ઘરે આજ સાંજે પ્રસાદ છે, તમે આવજો. મહેતાજી કે કાંઈ વાંધો નહીં. મહેતાજી ગયા એમના ઘરે, 700 એ 700 નાગર પરિવાર બેઠા છે, અને મહેતાજીને આવેલા જોયા, બધા આસનેથી ઊભા થઈ ગયા. કે આ અછૂતના ઘરેથી આવેલો વ્યક્તિ છે, એટલે આની સાથે અમે ભોજન નહીં કરવી. નરસિંહ મહેતા કે અછૂતના ઘરેથી આવ્યો છો તો તમે શું કહેવા માંગો છો? તો કે તમે અમારી જેવા નથી. અચ્છા, નરસિંહ મહેતા કહે છે કેવા છીએ? તો એ કે અછૂતની સાથે રહેવાથી તમે અછૂત થઈ ગયા છો. ગંગાજીમાં સ્નાન કરો, અને ગંગાજીમાં સ્નાન કરીને તમે પવિત્ર થાવ, તો જ અમે તમારી સાથે બેસશું. અને ત્યારે નરસિંહ મહેતા એક બહુ સુંદર પદની રચના કરી છે. જ્યારે આ લોકોએ કીધું કે તમે ખરાબ છો ને ભૂંડા છો ને આવું ઘણું બધું કીધું, તો એના ઉપલક્ષમાં મહેતાજી એક પદ બનાવ્યું. કેવા છે? તો કે છે, એવા રે અમે એવા રે જેવા તમે કહો છો તેવા રે. મહેતાજી કે છે, તમે મને કેવો માનો છો? તમે જેવો કયો એવો રહેવા માટે હું તૈયાર છું. ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો એ કરશું દામોદરની સેવા રે. કદાચ હું ભજન કરું છું, અછૂતના ઘરે ગયો, તમે એમ કહો છો કે હું ભ્રષ્ટ થઈ ગયો છું, છતાં હું ભગવાન દામોદરની સેવા મૂકવાનો નથી, સેવા તો હું કરીશ. કે છે, જેનું મન જે સાથે બંધાણું, પહેલા હતું ઘર રાતું રે, હવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હિંડે છે ગાતું રે. નરસિંહ મહેતા પોતાના શરીરના વિષયમાં કહી રહ્યા છે. ઘર રાતું હતું અર્થાત પહેલા મારું જે શરીર છે એ હાડ માંસ ચામડાનો એક થેલો હતો, અને અહીંથી તેમ ફરતું રહેતું હતું. હવે એ હરિરસ ગાતું થયું છે, હવે એ શરીરમાંથી ભગવાનના ભજન કીર્તન નીકળી રહ્યા છે, અને હવે તો એ ઘરે ઘરે ફરશે. એ ઘર કદાચ બ્રાહ્મણનું હોય તોય ભલે, અને કોઈ અછૂતનું હોય તોય ભલે. કહે છે, સગળા સાથમાં હું એક ભૂંડો, અને ભૂંડાથી વળી ભૂંડો રે. તમે જો એમ કહો છો કે બધા કરતા હું ભૂંડો છું, તો શું ભૂંડો નહીં, ભૂંડા કરતા હું ભૂંડો છું. શું કામ? કહે છે, તમારે મન માને તે કહેજો, સ્નેહ લાગ્યો છે મને ઊંડો રે. તમારા મનમાં જે આવે એ કહેજો. તમે કદાચ મને અછૂત કયો, બ્રાહ્મણ કયો, પણ મારા મનમાં ભગવાન પ્રતિ સ્નેહ લાગી ગયો છે. અને કેવો સ્નેહ છે? એવો ઊંડો સ્નેહ છે કે તમારી જેવા કદાચ 700 નહીં 1400 નાગર બ્રાહ્મણ આવીને કહે, છતાં હું બદલાવાનો નથી. કર્મ ધર્મની વાત છે જેટલી, તે મુજ ને ન ભાવે. મહેતાજી કે આપણે નિશાળે તો ગયા નથી, એટલે આ તમે જે ધર્મની કર્મની વાતો કરો છો એ આપણા મગજમાં બેહતી નથી. સગળા પદાર્થ જેથી પમાય, મારા પ્રભુની તોલે ન આવે રે. આ સંસારની અંદર બધા પદાર્થની કિંમત જે નિશ્ચિત કરે એ ભગવાન, જેની હું ભક્તિ કરું છું એની સમાન સંસારમાં કોઈ નથી. કહે છે, હળવા કર્મનો હુનર સહ્યો, મુજને વૈષ્ણવ વાલા રે. હરિના જનથી જે અંતર ગણશે તેના ફોગટ ફેરા ઠાલા રે. એ કે તમે હરિજનથી અંતર માનો છો, હરિજનનો અર્થ થાય હરિ વત્તા જન, અર્થાત જે ભગવાનના વ્યક્તિ છે એને હરિજન કહેવામાં આવે. અને એનાથી જો અંતર માનશો, વૈષ્ણવથી જો અંતર માનશો, ભલે ગમે કુળમાં એનો જન્મ થયો હોય, પણ વૈષ્ણવથી અંતર માનશો તો ફોગટ ફેરા, ઈ જન્મ મૃત્યુમાં તમે આવ જાવ કરવાના છો. અને આવો પત્ર આ એમણે નરસિંહ મહેતા ઉભા ઉભા મોઢે સંભળાવ્યો, તો બધા નાગરોએ કીધું કે જો નરસિંહ અહીંયા બેસે અમે ભોજન નહીં કરવી. ઓલાને અમે શરત મૂકી, તમારે આને રાખવો છે કે અમને બધાને કાઢવા છે? મહેતાજી કે એક કામ કરો, હું મારી હાથે વયો જાઉં છું. મહેતાજી ઘરે આવીને ભગવાનને પ્રસાદ લગાવવા માંડ્યા. પણ આ બાજુ બન્યું એવું કે ભક્ત તો અપમાન સહન કરી લે, પણ ભગવાન ક્યારેય ભક્તનો અપમાન સહન નથી કરી શકતા. ભગવાને એવી માયા રચી કે બધાને પોતાની બાજુમાં એક એક અછૂત વ્યક્તિ દેખાણો, કે મારી બાજુમાં એક અછૂત બેઠો, અને બધા અપવિત્ર થઈ ગયા. ત્યારે અનંતરાય નામના એક બુદ્ધિમાન વ્યક્તિ હતા, એને કીધું, જો આપણે બધા અપવિત્ર થઈ ગયા છે, આપણી બાજુમાં એક એક અછૂત બેઠો છે, તો પછી શું કરવું જોઈએ? તો એક ભાઈ કોક ડાયો હશે, એને કીધું, એક કામ કરો, બધા જઈને ગંગામાં ડૂબકી લગાવો, એમ ગંગામાં સ્નાન કરો તો પવિત્ર થશો. અનંતરાય કે મૂર્ખ્યાઓ, આ તમે અપવિત્ર ગંગાની લીધે નથી થયા, આ ઓલા નરસિંહનું અપમાન કર્યું છે એટલે આ હાલત થઈ છે તમારી. કારણ કે શુદ્ધ ભક્તોનું અપમાન, કારણ કે એ ભક્તિના વિષયમાં થોડું જાણતા હતા, કે શુદ્ધ ભક્તોનું અપમાન ભગવાન ક્યારેય સહન નથી કરતા. અને આ અછૂત વ્યક્તિ તમારી બાજુમાં ત્યાં સુધી રહેશે જ્યાં સુધી નરસિંહના ચરણોમાં જઈને માફી નહીં માંગો. 700 એ 700. હવે એ કે નરસિંહના ઘરે ન જવાય, ઓલા કૃષ્ણરાયના જે માતા હતા એના મમ્મી એને કીધું કે તમે જાઓ અને નરસિંહના એ બોલાવતા હો. મહેતાજી આવ્યા અને બધા એના ચરણોમાં પડી અને ક્ષમા યાચના કરી કે અમને ક્ષમા કરો પણ પવિત્ર કરો. અને જેવી મહેતાજીના ચરણોમાં ક્ષમા યાચના કરી, તરત જ ઓલા જેટલા અછૂત હતા બધા ગાયબ થઈ ગયા. અને બધા લોકોએ મહેતાજીની સાથે બેસી ભોજન કર્યું અને પછી કીધું કે અમને ક્ષમા કરજો, અમે તમને નાત બહાર મૂકી દીધા હતા, પણ તમે આ બધી નાતથી પર તમે ભગવાનની નાતના વ્યક્તિ છો. એને પણ કહે છે ને ગોસ્વામીજી, કાગડાને ગમે એટલા પ્રેમથી પાળો, એ માંસ ખાવાનું ક્યારેય ચૂકે નહીં. એમ આટલો મોટો ચમત્કાર સામે થઈ ગયો, છતાં ઈર્ષાળુ હતા એને બંધ ન કર્યો, ઈર્ષા ચાલુ. અને આવી રીતે મહેતાજીએ ત્યાં ભોજન લીધું, ઘરે આવ્યા અને એમની પત્નીને મૃત્યુ થયાને 9 દિવસ થયા હતા. 9 દિવસ થયા અને સારંગધર મહેતા એના ઘરે આવ્યા. સારંગધરે આવીને કીધું, જો તમારી પત્નીને ગયા 9 દિવસ થઈ ગયા છે, તમારો પુત્રય વયો ગયો છે, તો તમારે આખી નાગર જ્ઞાતિને 2 દિવસ ભોજન કરાવવું જોઈએ. મહેતાજી કે જો ભાઈ, મારી પાસે પૈસા છે નહીં, મારી પાસે કોઈ ધન છે નહીં, અને હવે એ લોકોનું મૃત્યુ થઈ ગયું છે, હું ભજન કરું છું એની મુક્તિ થવાની છે. તો સારંગધર ક્રોધિત થઈ ગયા. ઈ કે અમે કાશીઓમાં જઈને વેદ ભણ્યા, શાસ્ત્ર ભણ્યા, અમે બધા ખોટા અને તું એક હાચો. તે કહી દીધું કે એને મુક્તિ મળી જાય, એમ કહેવાથી કોઈને મુક્તિ મળી જાય? બ્રાહ્મણોને ભોજન તો કરાવવું જ પડશે. અને બેયની વચ્ચે બહુ તર્ક વિતર્ક થયો. મહેતાજીએ કીધું કે જો હરી ઈચ્છા. ઈ કે હરી ઈચ્છા નહીં, કન્ફર્મ. મહેતાજી કે ઠીક છે, આમંત્રણ આપી દો. ભક્તો તો બિચારા શું કરે, અભક્તો જે હોય ને એ કોકને ફસાવવામાં, કોકને પટાવવામાં, વાત બાંધવામાં બહુ માસ્ટર હોય. સારંગધર મહેતાને તો થયું, હું તો યુદ્ધ જીતી ગયો. નરસિંહ મહેતાના મુખેથી હા પડાવી દીધી કે આખી નાગર જ્ઞાતિને 2 દિવસ જમાડશું, એટલે એને એમ કે હું તો જંગ જીતી ગયો છું, અને બધા આખા જૂનાગઢમાં ફેલાવી દીધું. નરસિંહ મહેતાને ત્યાં સહકુટુંબ આમંત્રણ છે, આવજો બધા. મહેતાજી અહીંયા વિચાર કરે, પૈસા તો ઘરે છે નહીં, અને 20-25 ને થોડા, 700 પરિવાર. હવે એક પરિવારમાં 10 હોય, 15 હોય, 25 હોય, અને એક દિવસ નહીં, 2 દિવસ 3 ટાઈમ ભોજન કરાવવાના. મહેતાજી વિચાર કરે, પૈસા તો છે નહીં, શું કરવું? અને એની પાસે તો એક જ ધન હતું, કેદાર રાગ છેડ્યો અને ભગવાનને આગળ પ્રાર્થના કરે, પ્રભુ મદદ કરવી ન કરવી તો તમારા હાથમાં છે, કારણ કે જો તમે મદદ નહીં કરો તો સંસાર તમારી હાસી કરશે. મેરી હસી મે હી પ્રભુ તેરી હસી હૈ, કારણ કે હું તમારી ભક્તિ કરું છું, અને જો તમે મારી લાજ નહીં રાખો તો લોકો કહે છે કૃષ્ણની ભક્તિ કરતો હતો પણ કૃષ્ણ યાને કઈ આપ્યું નહીં. મેરી હસી મે હી તેરી હસી હૈ પ્રભુ. નરસિંહ મહેતા પ્રાર્થના કરતા કરતા સુઈ ગયા. એવામાં બીજા દિવસે ચાર બ્રાહ્મણો એ જૂનાગઢમાં આવ્યા. જૂનાગઢમાં આવીને પાદરે ઓલી જે નવરી બજાર બેઠી હોય એને પૂછ્યું કે તમારા ગામમાં કોઈ સાહુકાર છે જે ઊંડી લખી દે? હોય ને ગામમાં પાદર હોય ને જેને કાંઈ કામ ન હોય ને એ પાદરે બેઠા હોય. એક વ્યક્તિના મનમાં થયું કે બરાબર લાગમાં આવ્યો છે આજે. એને કીધું કે હા, બહુ મોટા શેઠ છે જેની દ્વારકામાં બહુ મોટી પેઢી ચાલે છે, મહેતા નરસિંહ, એના ઘરે જાઓ. પણ જો રસ્તામાં કોઈને પૂછતા નહીં, કારણ કે અહીંથી સીધા તમે એના ઘરે જાજો, એ તમને ઊંડી લખી દેશે. આ લોકોને એમ કે ગામના લોકો તો બહુ સજ્જન છે. અને ઓલા બીજા એ પાછો એમાં સાથ પુરાવ્યો, હા એની તો બહુ મોટી પેઢી ચાલે છે. ચારે બ્રાહ્મણો આવ્યા મહેતાજીના ઘરે અને ઘરે આવીને કીધું કે મહેતાજી છે ઘરે? આવીને જોયું તો ઓલાને લાગ્યું નહીં કાંઈ પેઢી હશે આટલી મોટી. પણ એ કે હવે ગામવાળા તો ખોટું ન જ બોલતા હોય, અને આ કદાચ ભક્ત હશે એટલે અહીંયા કાંઈ નહીં રાખતા હોય, દુકાન એની દ્વારકામાં હશે. મહેતાજીને કીધું કે હુંડી લખી દો. મહેતાજી કે જો ભાઈ, તમને કોઈ કે છેતરા છે? કારણ કે હું કોઈ સાહુકાર નથી, મારી કોઈ દુકાન નથી હાલતી. એ કે ના ના, જોવામાં તો તમે લાગો છો, તમે કોઈને છેતરો એવા તો છો નહીં, એટલે હુંડી તો તમારે જ લખી દેવી પડશે. અને હુંડી એટલે હું જાણો છો, કોઈ વ્યક્તિ તમારી પાસે આવે, તમને પૈસા આપે ને તમે કાગળ લખી દો, એ કાગળ લઈ અને એ તમારી જે બીજા શહેરમાં જવાનો એને જાય, ન્યાયી કાગળ બતાવે એટલે એને એ પૈસા મળી જાય. આજની ભાષામાં ચેક ડિસ્કાઉન્ટ. તો એ સમયે હુંડી એટલે લખાવતા કે એક ગામથી બીજા ગામ જવું હોય, રોકડા પૈસા હોય તો ચોર ડાકુઓ રસ્તામાં લૂંટી લેતા, એટલે આ લોકો હુંડી લખાવી લેતા. કાગળ તો કોઈ લૂંટે નહીં, કારણ કે પેલા ચોર ભણ્યા તો ન હોય, કારણ કે નિશાળ ગયા હોય ડાકુ થોડા થયા હોય, એટલે એને કઈ હુંડીમાં ખબર ન પડે, એટલે એ વખતે લોકો હુંડી રાખતા. મહેતાજીને કીધું, મહેતાજીએ બહુ સમજાવ્યા, એ કે ભાઈ મારી કોઈ પેટી નથી, આ ગામ લોકોએ તમને તમારી અરે મજાક કરી છે, તમને છેતરા, ઓલા માને નહીં, હુંડી તો તમારે જ લખવાની છે. મહેતાજીએ વિચાર કર્યો કે ભગવાને તે કૃપા કરવા માંગે છે, આમે મારે જ્ઞાતિનું ભોજન કરાવવાનું છે, ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો, તમારા નામ ઉપર હું ઊંડી લખું છું અને આ પૈસા હું લઈ લઉં છું. પૈસા લઈ કૃષ્ણના ચરણોમાં મૂક્યા અને ભગવાનને કીધું, પ્રભુ પૈસા ભલે મેં લીધા પણ જમા તો તમારા ખજાનામાં થવાના છે, કારણ કે વૈષ્ણવો જે ગ્રહણ કરે ને એ ભક્તો ડાયરેક્ટ ભગવાનના ખજાનામાં નોટ થાય છે. કોઈ વ્યક્તિ વૈષ્ણવોને કાંઈ આપે છે એ સીધું તમે ભગવાન કૃષ્ણને જ આપી રહ્યા છો. ભગવાન કહે છે ગીતામાં, બે મુખેથી ભગવાન ખાય છે, એક અગ્નિના મુખેથી, એક બ્રાહ્મણોના મુખેથી, અને વૈષ્ણવના મુખેથી ભગવાન ડાયરેક્ટ ગ્રહણ કરે છે. કોઈ વૈષ્ણવને આપવું મતલબ સીધું ભગવાનને આપવું. મહેતાજીએ થેલી મૂકી અને હુંડી લખી અને હુંડીમાં એણે ભગવાનનું આખું નામ લખ્યું છે સરનેમ સાથે, હે ને, શામળશા વસુદેવ યાદવ, શેઠનું પૂરું નામ, કારણ કે ભગવાનની સરનેમ યાદવ છે ને. લખ્યું કે દ્વારિકાના શેઠ શ્રી શામળશા વસુદેવ યાદવને માલુમ થાય કે આવનાર વ્યક્તિઓ પાસેથી 700 રૂપિયા રોકડા મેં લીધા છે, તો સમયસર એમને પૈસાની ચુકવણી દ્વારકામાં કરી દેજો. લેખિતં નરસિંહ મહેતા, જૂનાગઢ. ચિઠ્ઠી બનાવી ને પ્રશ્ન થાય કે સાધુઓને પૈસાની શું જરૂર છે? આ એક વિચારણીય પ્રશ્ન છે ને, મને ઘણી વાર આ પ્રશ્ન થતો. જેટલી વાર હુંડી સાંભળીને કે આ સાધુઓ 700 રૂપિયા લઈને આવ્યા, હવે એ 700 રૂપિયા એ સમયના એટલે આજના 7 કરોડ થાય, એ આ 700 રૂપિયાની સાધુને શું જરૂર પડી? પણ નાબાજીએ ખુલાસો કર્યો છે કે એ લોકોને દ્વારકામાં ભંડારો કરવો હતો, ભક્તોને પ્રસાદ આપવાનો હતો, એટલે એને પૈસાની જરૂર હતી. તો એ કે જો રસ્તામાં કોઈ ચોર લૂંટી જાય તો ભંડારો તો બાજુએ રહી ગયો, કાંઈ ભગવાનની સેવા નહીં થાય, તો કે ડોનેશન આપ્યું હશે. દ્વારકાની અંદર આવ્યા ચારે, દ્વારકાની અંદર મેઇન બજાર છે, એક મેઇન બજારની અંદર જઈ અને જેટલી પેઢી હતી ત્યાં જઈને પૂછ્યું, શામળશા શેઠની પેઢી ક્યાં છે? બોલા કે અમે જાણતા નથી, એ કે આવો કોઈ શેઠ અહીંયા છે જ નહીં. આખો દિવસ દ્વારકાની અંદર ફર્યા, શામળશા શેઠ મળ્યા નહીં. અને લગભગ 4-5 વાગ્યાનો સમય હશે બપોરનો. દ્વારકાની બહાર આવીને બેઠા ચારે અને વિચાર કરે છે કે નરસિંહ મહેતા એ કાં તો આપણને ઉલ્લુ રમાડ્યા છે, અને કાં એની બહુ મોટી પેઢી, આ બેમાંથી એક હોવું જોઈએ. તો એક બ્રાહ્મણે કીધું, જો જોવામાં તો એનું ઘર આપણે જોયું તો ખબર જ હતી ત્યાંની પાસે કઈ નહીં હોય, છતાં આપણે એની પાસે ઊંડી લખાવી. હવે અહીંયા ભલે ન મળ્યા, જૂનાગઢમાં એનું ઘર તો છે જ, એક કામ કરો આપણે જૂનાગઢ જાવી અને એ 700 રૂપિયા જે રોકડા છે એ તો પાછા લઈ લેવી. ચારે વિચાર કર્યો ને જૂનાગઢ જવા માટે નીકળ્યા. અને એ જ સમયે રસ્તામાં એક બહુ સુંદર મકાનના ઓટલા ઉપર રેશમથી ભરેલી ગાદી નાખીને એક શેઠ બેઠા. અને જેટલા નીકળે બધાને પૂછે, નરસિંહની ઊંડી કોની પાસે છે, નરસિંહની ઊંડી તમારી પાસે, જેટલા નીકળે બધાને પૂછે. અને આને લાગ્યું કે આ શેઠને આપણે મળ્યા નથી. પ્રેમાનંદ નામના એક કવિ થયા ગુજરાતમાં, આજે મેં બહુ ગોતી પણ એની ઊંડી મને મળી નહીં ભક્તો. કારણ કે એમાં એણે જે ભગવાનના રૂપનું એ પાર્ષદોનું જે વર્ણન કર્યું છે, એવું વર્ણન આજ સુધી કોઈએ કર્યું નથી અને લગભગ ભવિષ્યમાં કોઈ કરશે નહીં. એટલી સુંદર ઊંડી લખી છે અને એ મને હાથ લાગી નહીં, છતાં મારી સ્મૃતિમાં જેટલું, કારણ કે હું લગભગ 5મું 6ઠું ભણતો ત્યારે એ ભણવામાં આવતી ઊંડી, છતાં જે સ્મરણમાં છે એ વર્ણન, એવો શ્રંગાર ભગવાને કર્યો છે. 3 આટાવાળી પાઘડી પહેરીતી ભગવાને, બિલકુલ શેઠ, 3 આટાની રેશમની પાઘડી, કાનમાં કુંડળ અને મોઢામાં પાન ચાવી રહ્યા હતા, જે મોલા શેઠ એટીમાં બેઠા બેઠા ખાતા હોય, લાલ રંગના. હાલાકી ભગવાનના રંગ લાલ, હોઠનો રંગ લાલ છે જ પહેલેથી, છતાં બહુ સુંદર હોઠ અને એ કુંડળનો પ્રકાશ ભગવાનના ગાલ ઉપર પડી રહ્યો છે, રેશમથી ભરેલું એ આખું જે ઉપર જે વસ્ત્ર પહેરે, શું કે અંગરખું, અને એવી જ રેશમની ધોતી, હાથમાં સોનાના કંકણ, પગમાં સોનાના નુપુર, અને એટલા બધા અલંકાર, ગળામાં હાર પહેરેલા. અને અર્જુન, ભીમ, ઉદ્ધવ, અક્રૂરજી, અનેક પાર્ષદો એના વાણોત્તરના રૂપમાં પાછળ ઊભા છે. અને બધાના ખંભા ઉપર પૈસાની થેલી, રોકડા સિક્કા. બધાને ભગવાન પૂછે કે કોની પાસે હુંડી, કોની પાસે છે નરસિંહની. આવડાને થયું આ શેઠને મળવું જોઈએ. ભગવાન પૂછે એ પહેલા, કારણ કે ઉતાવળ તો બહુ થઈ હતી, અને પૂછ્યું તમારું નામ શામળશા શેઠ છે. અને જેવું ભગવાનના મુખેથી નીકળ્યું, હા, ઓલાના હૃદયમાં એમ થઈ ગયું કે જેમ દાવાનળ ઉપર વરસાદ પડે એમ શાંતિ થઈ, હાશ, ઠેકાણું મળ્યું તો ખરું. અને કીધું કે નરસિંહ મહેતાની ઊંડી તમારી પાસે છે. એટલે કીધું, હા, હવારના ગોતવી છે છતાં મળ્યા નહીં. તમારી નરસિંહ મહેતાએ તો કીધું હતું તમારી દુકાન દ્વારકામાં છે, પણ ભગવાન એવો વ્યંગાત્મક જવાબ આપે છે કે જે લોકો મને ગોતે ને એને હું ક્યારેય નથી મળતો. તમે જેમ મને ગોતવા નીકળ્યા હતા એમ હું ક્યારેય મળતો નથી. પણ ઓલા સમજ્યા નહીં કાંઈ, એને એમ કે ઠીક છે હવે આની પેઢી કઈક દૂર હશે, નહીં મળ્યા હોય. ભગવાનના કહેવાનું તાત્પર્ય છે કે જે વ્યક્તિ મને શોધવા માટે નીકળે એને હું મળતો નથી, પણ પ્રેમથી જો કોઈ મારા ભક્તના ચરણ પકડી લે તો એનો નોકર બનીને એની સામે હું ઉપસ્થિત થઈ જાઉં છું. આવ્યા ભગવાન અને કીધું તમે હુંડી આપો પહેલા. જો હુંડી ભગવાને વાંચી નથી, બહુ ધ્યાન આપવા જેવી એક વાત છે, હુંડી ખોલી અને ભગવાને સીધી નજર કરી બોલી સાઇન ઉપર. ખાલી ભગવાનને તો અક્ષર જ જોવાના હતા કે લિખિતંગ આપનો દાસ નરસિંહ મહેતા. બસ નરસિંહ મહેતા એટલું વાંચ્યું, ભગવાને અક્રૂરજીને હુંડી આપીને કીધું 700 રોકડા સિક્કા ગણી નાપો આને. અક્રૂરજીએ થેલી ઉતારી, ઈ થેલીમાંથી નહીં, ચાલુ સાલના, આપણને ખબર છે ને સિક્કા ઉપર સાલ લખેલી હોય કે આ સાલનો સિક્કો છે આ સાલનો છે. તો પહેલાના જમાનામાં વિક્રમ સંવંતની છાપ મારવામાં આવતી સિક્કા ઉપર. ભગવાન કહે છે આ લોકોને એકય જૂના વર્ષનો સિક્કો ન હોવો જોઈએ અને બધા નવે નવા, પ્રથમવાર જેને હાથ લાગ્યો હોય એવા નવા સિક્કા 700 રોકડા ભગવાને ગણી દીધા. ઓલાને થયું કે હાલો પેઢી તો આની બહુ મજબૂત લાગે છે. ભગવાને કીધું એટલે આ જે તીર્થવાસીઓ ચારે યાત્રીઓ એને પૂછ્યું કે તમે નરસિંહ મહેતા ના શું થાવ, કારણ કે રાજા જેવો વેશ અને આટલી મોટી પેઢી, હજી તો આ થોડું આ ટ્રેલર બતાવી રહ્યા છો ભગવાન, એને પૂરું પિક્ચર તો પછી બતાવવાના છે. એ કે તમે નરસિંહ મહેતા ના શું થાવ, એ કે હું તો એનો વાણોતર છું, નોકર છું હું એનો. બોલા તો આમ ખબર નહીં મગજ બંધ થઈ ગયા, નરસિંહ મહેતા ના નોકર છો તમે? બોલા તો સાંભળવામાં કદાચ તકલીફ થઈ છે. એ કે નહીં નહીં, તમારા નોકર નરસિંહ મહેતા છે? તો ભગવાને યાત્રીઓના મોઢા ઉપર હાથ મૂકી દીધો. એ તો ક્યારેય સંભવ જ નથી કે નરસિંહ મારો દાસ હોય. અરે અમે અહીંયા જેટલા ઉભેલા જોવો છો ને, આ બધા અમે એના નોકર છે, એના દાસ. તમારે જોવું છે એ નરસિંહ મહેતાની અહીં બહુ મોટી પેઢી ચાલે છે, એની દુકાન છે અને અમે બધા એમાં નોકરી કરવી છે. કે પેઢી તમારે જોવી છે? ઓલાય ના પડી, અમારે પેઢી જોઈને શું કામ? નહીં, તમે આવો, તમે એમના મોકલેલા છે, અમારે તમારું સ્વાગત કરવું જોઈએ. અને ભગવાન લઈ ગયા ઘરમાં, જોવે તો અનેક મુનિ બેઠા છે, ચોપડા ખોલીને બધા લખે છે, અને પૈસાના તો ઢગલે ઢગલા, એટલા લોકો લખે. ઓલા જોઈને ગાંડા થઈ ગયા, ક્યાં નરસિંહ મહેતાનો એ વેશ અને ક્યાં એના નોકરો આ રાજા કરતા વધારે. અને એ દ્વારકાની અંદર આવી દુકાન અને એવું ભોજન આપ્યું. વિચારો, ભગવાનના ઘરે જે ભોજન આવતું હોય એમાં કયા રસની કમી હોય, એવું ભોજન ભગવાને. ઓલા તો તૃપ્ત થઈ ગયા કે પ્રભુ આવો સ્વાદ જીવનની અંદર ક્યારેય ચાખવા મળ્યો નથી. બહુ સુંદર પ્રસાદ. અને પછી વિદાય લીધી, કીધું કે પ્રભુ અમને હવે જવાની રજા આપો. ભગવાનની પાસેથી વિદાય લઈ અને ચારેય તીર્થવાસીઓ ત્યાંથી નીકળ્યા. અને મનમાં વિચાર કરતા જાય કે નક્કી આમાં કઈક ગડબડ લાગે છે, કારણ કે આવી પેઢી અને આવો વેપારી જીવનમાં ક્યારેય જોયો નથી. હજારો હજારો મુનિમ જેની ખાતા વહીઓ લખતા હોય, કેટલું ધન છે આની પાસે, અને આવી નરસિંહ મહેતાના ચરણોમાં પડી ગયા. નરસિંહ મહેતા પૂછ્યું, સામળશા શેઠ મળ્યા કે નહીં? મળ્યા. અરે એની વાત જવા દો, તમે આપણને કઈક સારું લાગ્યું તો આપણે કઈ વાત જવા દો એની. મહેતાજી શું એનો વૈભવ છે, અને એણે જે અમને પ્રસાદ આપ્યો છે, અરે વૈકુંઠની અંદર આ પ્રસાદ દુર્લભ છે, કારણ કે આવો સ્વાદ. અને હકીકત છે, દ્વારકામાં ભગવાનની પત્નીઓએ બનાવેલો પ્રસાદ, વૈકુંઠનો પ્રસાદ એની તોલે ન આવે. અને આવી રીતે બહુ વખાણ કર્યા મહેતાજીની સામે, વારંવાર મહેતાજીને પ્રણામ કરે. ત્યારે મહેતાજીએ કીધું કે શામળશા શેઠ બીજું કોઈ નહીં, સાક્ષાત દ્વારકાધીશ હતા. ઓલા તો વિચારમાં પડી ગયા, દ્વારકાધીશ, આપણને દર્શન થઈ ગયા ભગવાનના. મહેતાજી કે તમારું પરમ સૌભાગ્ય છે, તમને ભગવાનના દર્શન થયા અને હુંડી મેં લખી છતાં હું રહી ગયો, મને દર્શન ન થયા. અફસોસ થયો મહેતાજીને હૃદયમાં, પણ છતાં પરમ સૌભાગ્ય માન્યું કે નહીં, ભગવાને મારું કામ કરી દીધું. ઘણી વાર સંસારમાં લોકોના મુખેથી સાંભળ્યું છે કે નરસિંહ મહેતાના કામ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યા, એની એના પુત્રનો વિવાહ કર્યો, એની પુત્રીનો મામેરું કર્યું, અને આપણામાં ભગવાન ધ્યાન જ નથી દેતા. બોલો, આવું મેં સાંભળ્યું છે, હું તમને સત્ય વાત કહું છું, કારણ કે હું નાનો હતો ત્યારથી આ વાત સાંભળતો આવું છું. નરસિંહ મહેતાનું આ કામ કર્યું, મીરાબાઈનું ઓલું કર્યું. મારા દાદા મને કહેતા, આવું જે બોલતા હોય ને એ બધા મૂર્ખ્યાઓ છે. નરસિંહ મહેતાનો એક પુત્ર અને એક પુત્રીના વિવાહ કર્યા ભક્તો, આપણા ત્રણ ત્રણ ને ચાર ચાર ના કરે છે, એ ભગવાન જ કરે છે, હે ને? પણ આપણને એમ છે કે ભગવાન ડાયરેક્ટ આવીને આપે હામે, તો જ આપણે માનવી. વિચાર કરો કે માતાના ગર્ભમાંથી જો એ ભગવાને બહાર જ ન કાઢ્યા હોત તો શું ભગવાને એ મદદ નથી કરી? માતાના ગર્ભથી બહાર નીકળતાની સાથે તરત જ માતાના સ્તનમાંથી દૂધની વ્યવસ્થા કરી, એ ખોરાક જો ન મળ્યો હોત તો આપણે મરી ગયા હોત, શું ભગવાને આ વ્યવસ્થા નથી કરી? સંસારમાં આવ્યા પછી આપણને રહેવા માટે ઘર, હવા, પાણી, સૂર્યપ્રકાશ, બધી વસ્તુ ફ્રીમાં પહેલેથી અરેન્જમેન્ટ, શું આ ભગવાનની કૃપા નથી? બધી વાત જવા દો ભક્તો, સુવ્યવસ્થિત બુદ્ધિ ભગવાને આપી જેનાથી આપણને ખબર પડે આને જીરમ કહેવાય ને આને નાશ કહેવાય, હે ને? એ બુદ્ધિ ભગવાને, અને બોલો એક દોરી જો ખેંચી લીધી હોત મેન્ટલ હોસ્પિટલમાં નાખ્યા હોત તો, એની બદલે આવો સુંદર પરિવાર આપ્યો છે, આવો સુંદર ફ્લેટ આપ્યો રહેવા માટે, શું આ ભગવાનની કૃપા નથી? આ કાર્ય કોણ કરી રહ્યું છે? તફાવત એટલો છે, આપણે માનવી છીએ કે હું કરું છું, બાકી આ બધું કામ ભગવાન કરે છે. એવું નથી કે નરસિંહ મહેતા ભક્તિ કરતા હતા એટલે એનું, આપણું કરે છે પણ આપણી જોવાની દ્રષ્ટિ નથી એમાં ભક્તો. જરૂરી નથી કે ભગવાન સામે આવીને જ કામ કરે. મનમોહનસિંહ છે એ જ ભારતમાં બધા રોડ બનાવે છે. હવે આપણે એમ કહેવી કે નહીં, મનમોહનસિંહ અહીંયા આવીને કે એની રોડ બનીને માથે ઉભો રહેવો જોઈએ? ઉભો રહીને રોડ તો એના ઓર્ડરથી જ બને છે ને. જે કાંઈ સુવિધા આપણને મળી રહી છે એ વડાપ્રધાનના આદેશથી મળી રહી છે આપણને, છતાં એ વડાપ્રધાન આપણા ઘરે દેવા આવે છે કે લ્યો તમારે ને હું મીટર લગાવી જાઉં? લગાવે છે, નથી આવતો. એના સેવકો કર્મચારીઓ આવે એમ ભગવાને તે આપણને પરિવારના રૂપમાં સેવકો કર્મચારીઓ આપ્યા છે, જેના કારણે આપણું કાર્ય ચાલે છે. ભક્તો, ભૌતિક લોકો અને ભક્તોની વચ્ચે આ જ અંતર છે. ભક્ત બધી ક્રિયાઓમાં બધી વસ્તુમાં ભગવાનની કૃપાને જોવે છે, અને ભૌતિક લોકો હું કરું છું હું કરું છું બસ. કાલે ઓલું સાંભળ્યું હતું ને, શકટનો ભાર જેમ શ્વાન તાણે, કૂતરું ગાડાની હેઠે જતું હોય પણ એને એમ કે ગાડું હું જ ચલાવું છું. આ એવી વાત છે ભક્તો. ખેર, હુંડીનો ભગવાને સ્વીકાર કરી લીધો. જે હુંડી આપણે કાલે સાંભળી લીધી એ જ ભજન મહેતાજીએ ગાઈ અને પોતાની હુંડીનો સ્વીકાર કરાવ્યો. હવે પુત્રનો વિયોગ, પત્નીનો વિયોગ, જીવનમાં દુઃખ ઘણું હતું, છતાં એ 700 રૂપિયાથી લગાતાર 2 દિવસ એ બધા નાગર બ્રાહ્મણોના ઘરે ભોજન કરાવ્યું, અને ભોજન કરાવી બધાને તૃપ્ત કર્યા, બધા લોકો પરમ સંતુષ્ટ થયા. અને પછી એક અંતિમ લીલા આજે હું તમને કહી દઉં, કારણ કે સમય આપણી પાસે બહુ ઓછો છે. તો એ હુંડી લઈ લીધી, ભગવાનની જેવી ઈચ્છા હતી. મહેતાજીએ આ બધું પૂર્ણ કરી અને પત્નીનું શ્રાદ્ધ કર્યું, પુત્રને તર્પણ કર્યું, અને ત્યાર પછી કુંવરબાઈના જીવનમાં શું ઘટના ચાલતી હતી, આચાર્યો લખે છે એનું ઘર કેવું હતું. તો એની ઘરમાં સૌથી નાની હતી આ કુંવરબાઈ, એનાથી મોટી એની જેઠાણી, સાસુ, નણંદ, સસરા, અને સૌથી મોટી તકલીફ એ હતી કે આ કુંવરબાઈનો પતિ જે હતો ને એ કાંઈ નહોતો કરતો, કોઈ કામ ધંધો કરે નહીં, વ્યસની, લંપટ, એટલે ઘરમાં એનું કોઈ સન્માન નહીં. કુંવરબાઈ બહુ ધ્યાન રાખે, બધું કામ કરે ઘરમાં, એકય કામ છોડે નહીં, છતાં એની નણંદ, એની સાસુ, જેઠાણી વારંવાર એને મેણા માર્યા કરે. કુંવરબાઈ વિચાર કરે કે પતિનું તો ઘરમાં કઈ ચાલતું નથી, ફરિયાદ કરે તો કોને જઈને કરે? આજની સ્ત્રીઓ હોય ને, કાં તો ઘરે પાછી આવે અને કાં આત્મહત્યા કરે. આવું જે કરે ને એને સમજી લેવું જોઈએ કે એ સ્ત્રીમાં સંસ્કાર નથી અને કુળના લક્ષણ નથી. આચાર્યો લખે છે કુંવરબાઈએ બધું સહન કર્યું, શું કામ? કારણ કે કુળવાન સ્ત્રી હતી, સંસ્કાર હતા એની અંદર. ક્યારેક ક્યારેક જયારે બહુ દુઃખ લાગે તો ખૂણામાં બેસીને થોડુંક રડી લે, કારણ કે વાત સાંભળેવું હતું જ નહીં. કોઈ એક વ્યક્તિ એના ઘરમાં હતા સારા, એના સસરા. પણ હવે એ સમયમાં તો રિવાજ હતો કે સસરાઓની સામે બોલવું કેમ. આવી રીતે એનો સમય પસાર થાય, અને એમાં એક મોટી આફત એ આવી કે લગ્નને આટલા વર્ષો વીતી ગયા પણ કોઈ સંતાન નહીં. હવે એ સૌથી મોટું દુઃખ કે જે સ્ત્રીને સંતાન ન હોય, તમે જાણો છો સમાજની અંદર એને કેટલા મેણા મારે છે લોકો, એને કેટલું દુઃખ આપતા હોય. સંતાન નો હોય એને બહુ હીન દ્રષ્ટિથી જોવામાં આવે છે. વિચાર કર્યો કે એક આટલું દુઃખ કમ હતું, ઉપરથી એક આ દુઃખ આવ્યું. ભગવાનના ચરણોમાં જઈને આર્ત હૃદયથી પ્રાર્થના કરે કે પ્રભુ બીજા જે બધા દુઃખ છે એને તો સહન કરી લેશ, કમસે કમ એક પુત્ર આપી દો જેના કારણે આ દુઃખ તો વયું જાય. અને આર્ત હૃદયથી જ્યારે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે ભક્તો ભગવાન તરતી પ્રાર્થનાનો સ્વીકાર કરે છે. અને કુંવરબાઈના ગર્ભની અંદર રીતે ભગવાનની કૃપાથી એક બાળકનો પ્રવેશ થયો. અને ખબર છે ગુજરાતની અંદર એક વિધિ છે સીમંત વિધિ, જે સ્ત્રી ગર્ભવતી હોય એના 7 કે 8માં મહિને સીમંત કરવામાં આવે. તો સીમંતનો પ્રસંગ આવ્યો, બધા લોકોને આમંત્રણ મોકલ્યું. હવે રિવાજ એવો છે કે એમાં કન્યાના પિતા આવે અને કન્યા માટે કંઈક દહેજ લઈને આવે અને પછી કન્યાને પોતાના ઘરે લઈ જાય. હવે આનું સીમંત આવ્યું, બધાને આમંત્રણ મોકલ્યું, પણ મહેતાજીને આમંત્રણ ન મોકલ્યું. કુંવરબાઈને ખબર પડી કે મારા પિતાજીને તો આમંત્રણ મોકલ્યું નથી, એટલે એણે એની સાસુને જઈને કીધું કે તમે જો મારા પિતાને આમંત્રણ નહીં મોકલો તો એ મને લેવા કેવી રીતે આવશે. ત્યારે એની સાસુએ કીધું કે તારો બાપ જે છે એ તો કંગાળ છે અને ભિખારી છે, કદાચ અહીંયા આવશે તો સમાજમાં અમારી માનહાનિ થશે, એટલે એ ન આવે એમાં જ ઉત્તમ છે. એ ભિખારીને બોલાવીને શું કામ છે, કારણ કે એમને શું આપવાનો છે. છતાં કુંવરબાઈએ કીધું, તમે જાણો છો એ ભિખારી છે, એ તમને કાંઈ આપવાના નથી, કાંઈ તમે એની પાસેથી લેવાના નથી, પણ તમારે કમી શું છે? ભગવાનની દયાથી તમને આટલી મોટી ધન સંપત્તિ મળી છે, તમે આટલું બધું એની પાસેથી લાલચ ન રાખો, કમસે કમ આવશે તો વ્યવહારમાં તમને સારું લાગશે. છતાં એની સાસુએ એની નણંદે કીધું કે આની વાત તો સાચી છે, એના બાપને આવવા દો, કારણ કે કાંઈ નહીં મળે તો કાંઈ નહીં, ગોપી ચંદન અને તુલસીની માળા તો ફ્રીમાં મળશે. સીધું એક મેણું આપી દીધું. કુંવરબાઈના હૃદયમાં એટલો આઘાત લાગ્યો ભક્તો, વિચાર કર્યો કે જો ધરતી માર્ગ આપે તો અત્યારે હું એની અંદર સમાઈ જાઉં, પણ શું કરે, વિવશ છે કર્મના બંધનથી. અને આ સંવાદ જ્યારે ચાલી રહ્યો હતો તો એ જ સમયે એના પિતા જે હતા, મતલબ એના સસરા, અહીંયા આવ્યા અને એણે કીધું કે શું આ કલશા માટે થઈ રહ્યો છે? તો એની સાસુએ કીધું, જો આ એના પિતાને બોલાવવા માંગે છે અને મારી ઈચ્છા નથી કે એના પિતા અહીંયા આવે અને સમાજમાં આપણી માનહાનિ થાય. પણ રંગધર્મે હતા, સમજદાર વ્યક્તિ હતા, એણે કીધું કે સીમંતના પ્રસંગમાં કન્યાના પિતાને તો બોલાવવા જ જોઈએ. અને એક બ્રાહ્મણને બોલાવી અને કંકોત્રી મોકલી અને એમને કીધું કે આ દિવસે તમે સીમંતના મુહૂર્તમાં આવી જાજો. મહેતાજીના જીવનનો આ છેલ્લો પ્રસંગ છે ભક્તો, જેમાં એણે કંઈક વ્યવહારિક કાર્ય કરવાનું છે, અંતિમ પ્રસંગ. મહેતાજીને કંકોત્રી મળી અને લખ્યું હતું કે તમારી પુત્રીની સીમંત વિધિ છે, તો તમારા જે સગા પરિવાર કુટુંબને લઈ અને તમે ઉના અમારા ગામ આવજો. મહેતાજીએ જ્યારે આ ચિઠ્ઠી વાંચી અને બધા ભક્તોને તૈયાર કર્યા, કારણ કે સંબંધી વારે તો સંબંધ હતો નહીં, ગાડાની અંદર ગોપીચંદન તુલસી માળા બધું નાખી અને 10-15 ભક્તોને લઈ જુનાગઢથી નીકળ્યા અને ઉના જ્યારે પહોંચ્યા, પાદરમાં આવીને લોકોએ જોયું કે આટલો ગરીબ આપણો સંબંધી જો આપણા અહીંયા આવશે તો આપણી શું ઇજ્જત રહેશે, આપણી શું વેલ્યુ રહેશે. એટલે રંગધર મહેતાએ કીધું, એક કામ કરો, એને ઘરે ન લાવો, એને ડાયરેક્ટ ઉતારે મોકલી દો. એક બહુ જૂનું નાનું એવું મકાન ઉતારા માટે મહેતાજીને આપ્યું. બધા ભક્તોએ સાફ સફાઈ કરી, ભગવાનની મૂર્તિની સ્થાપના કરી અને મહેતાજીએ કીધું કે સ્નાન કરવા માટે પાણી જોઈશે. ત્યારે કુંવરબાઈની સાસુએ આવીને કીધું કે અમે તો સાંભળ્યું છે કે તમે ભગવાનના પરમ ભક્ત છો અને તમે જ્યારે બોલાવો ત્યારે ભગવાન તમારું કામ કરે છે, તો આ ગરમ પાણી છે, ઠંડુ પાણી તમે મંગાવી લો. મહેતાજીને થયું કે ચમત્કારને તો આખી દુનિયા નમસ્કાર કરે છે, ચમત્કાર ન કરવો જોઈએ, પણ ભગવાન ન રહી શક્યા. ભગવાને વિચાર કર્યો, લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. ભગવાને આદેશ આપ્યો નરસિંહ મહેતાને, કીર્તન ચાલુ કરો. કેદાર રાગનો આરંભ કરે, સોરી મલ્હાર રાગ ગાયો મહેતાજીએ, અને એવો વરસાદ થયો બધાને લાગ્યું જો આ વરસાદને રોકવામાં નહીં આવે તો ઉના આખું જે છે એ પાણીમાં તણાઈ જશે. બધા લોકો મહેતાજીના ચરણોમાં પ્રાર્થના કરે, ક્ષમા કરો, અમે તમારી કસોટી કરવા માટે આવ્યા હતા, તમે આ વરસાદને બંધ કરો. ભગવાનને પ્રાર્થના કરી મહેતાજી વરસાદ બંધ કર્યો. બધા ભક્તોએ સ્નાન કરી, તિલક કરી અને પાછા ભગવાનના કીર્તનમાં મગ્ન થયા. એવામાં બધા લોકો સુઈ ગયા. રાત્રે કુંવરબાઈ પિતાજીની પાસે આવ્યાને કીધું કે પિતાજી, તમે પેરામણીમાં શું લઈને આવ્યા છો? મહેતાજી કે તું તો જાણે છો, મારું કામ ભગવાનની ભક્તિ કરવાનું છે, ભજન કરવાનું છે, પેરામણી મારી પાસે શું હોય? ગોપીચંદન છે, તિલક છે. કુંવરબાઈ કહે છે કે પિતાજી, આની કરતા તો તમે ન આવ્યા હોત ને તો હું કમસે કમ લોકોને એ તો કહી દેત કે ઘરે માતા નથી, પિતાને વ્યવહારમાં કઈ ખબર ન પડે એટલે મારા પિતા નથી આવ્યા, આ તો આવીને તમે મારું અપમાન વધાર્યું છે. મહેતાજી કહે છે, તું ચિંતા શા માટે કરે છે? આખા સંસારનું ધ્યાન જે ભગવાન રાખે છે એ જ ભગવાન તારી બધી મનોકામના પૂર્ણ કરશે. કુંવરબાઈ કહે છે, પિતાજી આવા ઠાલા વચનોથી અને કહેવાથી ક્યારેય મદદ ન થઈ જાય, ભગવાનને બોલાવો, એને વિશ્વાસ નહીં પિતા ઉપર. મહેતાજીએ કીધું, એક કામ કર, જેટલી જેટલી પેરામણી તારા ઘરવાળાઓને સાસુ અને જોતી હોય એ કાગળની અંદર લખી અને મને આપી દે. કુંવરબાઈ વારંવાર સમજાવે, પિતાજી કાગળ લખવાનું કહો છો અને જો તમે નહીં લાવી શકો ને તો હું આત્મહત્યા કરીને મરી જઈશ, કારણ કે એ અપમાન હું સહન નહીં કરી શકું. તમે લખાવતા પહેલા વિચાર કરજો. મહેતાજી કે વિશ્વાસ રાખો પુત્રી, તમે લખાવીને તો આવો. મોકલા એમના સાસુ પાસે અને ઘરે આવીને એમને કીધું કે મારા પિતાજીએ કીધું છે, જે વ્યક્તિને જે જે વસ્તુ પેરામણીમાં જોતી હોય એ તમે એક કાગળમાં લિસ્ટ બનાવી દો, એ બધી વસ્તુ મારા પિતાજી આપશે. આખો પરિવાર હસવા માંડ્યો. ભક્તો વિચાર કરો, એક ગરીબ ઘરની છોકરી અને એની સામેનો આખો પરિવાર જ્યારે હસતું હોય એને એના હૃદયમાં શું વેદના, શું દુઃખ હશે એના હૃદયની અંદર. છતાં એની સાસુએ એના એક બીજા પુત્રને કીધું, કાગળ અને પેન લ્યો અને આખા ગુનાની અંદર જેટલા લોકો છે લખો, બધા માટે પાંચ પાંચ જોડી કપડા, અને કેવા કપડા? રેશમના તારથી ભરેલા હોય એવા. બધા વ્યક્તિ માટે દસ દસ સોના મોર, બધા વ્યક્તિ માટે રથ, હાથી, ઘોડા લખો. કારણ હસતા જાતા હતા, લખતા લખતા આમાંથી કઈ મળવાનું તો છે નહીં, લખવામાં શું વાંધો છે? અને મંડ્યા લોકો લખવા. બધાની પહેરામણી, આખા ગામની પહેરામણી લખી અને ત્યાર પછી એના ઘરનો વારો આવ્યો ત્યારે કીધું કે પરિવારના જેટલા લોકો છે એના માટે સોનાના તારથી ભરેલા વસ્ત્રો લઈને આવો. એટલી મૂલ્યવાન વસ્તુઓ લખાવી. ભક્તો, કોઈ રાજાના ઘરે કદાચ લિસ્ટ મોકલવામાં આવે ને એ રાજા ક્યારેય પૂરું ન કરી શકે. લિસ્ટ લઈ, એ પત્ર લઈ કુંવરબાઈ મહેતાજીની પાસે આવીને કીધું, લ્યો પત્ર. મહેતાજી પત્ર જોયો નહીં અને કીધું, આ પત્રને લઈ તમારી સાસુ પાસે પાછા જાઓ અને કયો હજી કાંઈ આમાં લખવાનું બાકી રહી ગયું હોય તો લખાવી દો, કારણ એક વારમાં આવશે, બીજી વાર માંગશો તો કાંઈ નહીં મળે. કુંવરબાઈ ગયા પાછા અને પત્ર આપ્યો સાસુના હાથમાં અને કીધું કે મારા પિતાએ કીધું છે એક વાર જે જોતું હોય માંગી લ્યો, બીજી વાર નહીં મળે. અને એની સાસુને એટલો ક્રોધ આવ્યો કે આ ભિખારી શું અમારું અપમાન કરવા માંગે છે, લખો, પગ ધોવા માટે ચાંદીનો પથ્થર અને નાવા માટે સોનાનો પથ્થર, એમ સિલાવો, આપણે આજ પાટલો વાપરવી છે ને બાથરૂમમાં. એ કે મારે જયારે પગ ધોવાની ઈચ્છા થાય હું સોનાના ચાંદીના પથ્થર ઉપર પગ ધોઈશ. અને લખ્યા એમાં કે બે શિલા, એક સોનાની અને એક ચાંદીની. પત્ર આપ્યો મહેતાજીને, એ જ પત્ર મહેતાજીએ કૃષ્ણના ચરણમાં મૂકી દીધું. ભગવાને જોયું કાર્ય, પાછા દ્વારકામાંથી તૈયાર કર્યા બધા. આ વખતે સેનાને નહોતા લાવ્યા, ખાલી ફેમિલીને લઈને આવ્યા, જે મુખ્ય ફેમિલી હતું. અને રૂકમણીજી આ વખતે સાથે આવ્યા છે ભગવાનની સાથે. શામળશા શેઠનું એ રૂપ. અને જ્યારે સીમંતનો પ્રસંગ આવ્યો તો મહેતાજી તો એક ખૂણામાં જઈને બેઠા, અને બધા લોકો જોઈ અને મહેતાજીની હાંસી ઉડાવે કે આટલો ગરીબ વ્યક્તિ પેરામણીમાં કઈ લાવ્યો નથી, છતાં એની હિંમત તો જોવો, અહીંયા સુધી આવતા એને શરમય ન લાગી. લોકો આવા વચનો બોલે અને કુંવરબાઈ બેઠા બેઠા મોઢું સંતાડી રહ્યા છે નીચે, કે મારા પિતાને આટલું લખીને તો આપી દીધું અને અહીંયા કઈ તૈયારી તો મને દેખાતી નથી. બહુ અપમાન જયારે થયું, ભગવાન એ જ શામળશા શેઠ નું રૂપ લઈ અને રૂકમણીજીની સાથે પ્રગટ થયા. હજારો દાસ દાસીઓ અને કપડાના હીરા માણેક મોતીના ઢગલા કરી દીધા ભગવાને. એક બાજુ ભગવાન ઉભાર્યા, એક બાજુ રૂકમણી. પુરુષોને પહેરામણી ભગવાન કરાવે અને સ્ત્રીઓને પહેરામણી રૂકમણીજી કરાવે. અને આવી રીતે ચાલ્યું અને આ લોકો તો જોતા રહી ગયા. જેટલું લિસ્ટમાં લખ્યું હતું એ તો આપ્યું અને એની સિવાય અનેક ગણું ભગવાને વિતરણ કર્યું. અને અંતે ભગવાન ગયા એની સાસુ પાસે. તમારા માટે તમે બે પથ્થર મગાવ્યા હતા ને ભગવાન, પથ્થર નહીં મોટી મોટી શિલાઓ લઈને આવ્યા, ચાંદીના સોનાની મોટી આખી પાટ, અને કીધું આપો આને, કદાચ ફૂતા ફૂતા સ્નાન કરે ને તોય વાંધો નહીં. ભગવાન કે તમે એક ચાંદીની ને એક સોનાની મગાવી હતી ને, પગ ધોવાની સોનાની અને નાવાની સોનાની, બે ગિફ્ટ કરી. બોલો હવે કાંઈ? બહુ સુંદર મામેરું કર્યું ભગવાને અને કીધું કે હવે નરસિંહ મહેતાને કહે છે વિદાય આપો. મહેતાજી ભગવાનના પગમાં પડે. ભગવાન કહે છે મહેતાજી અહીંયા શું કામ છતો કરો છો, હે જાણો છો કે હું ભગવાન છું? બધા લોકોની સામે નહીં. મહેતાજી ભગવાનને આલિંગન આપી, ભગવાન વિદાય લેવાનો પ્રસંગ. અને એક સ્ત્રી આવી ગામમાંથી, જે આની સૌથી નાની નણંદ હતી, જેના વિવાહ ગામમાં જ થયા હતા. એણે પહેરામણી નહોતી લીધી, કંઈક મોડી પડી છે. તો મહેતાજીએ કીધું કે આટલું બધું પડ્યું છે, જોતું હોય લઈ લઈ, કે નહીં જે વ્યક્તિએ આખા ગામને આપ્યું છે એ મને આપે તો જ લઈશ. તો ઓલા જે બીજા ઘરવાળા તેણે કીધું તો અમારે નથી જોતું, મૂક્યું પાછું બધાએ. મહેતાજી કે ભારે કરી. કુંવરબાઈએ પાછી વિનંતી કરી કે આટલું બધું આપ્યું છે તો છેલ્લે જીવનમાં એક મેણું સુકામ રહેવા દો. પાછે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુએ આવી એને પહેરામણી આપી. અને કહે છે ત્યારે કુંવરબાઈના મનમાં એવો વૈરાગ્ય થયો, એ ઉનાને છોડીને જૂનાગઢમાં આવ્યા, એ આવ્યા ફરીને પાછા ક્યારેય પોતાના સાસરે ન ગયા. અને આવી રીતે ભગવાને બહુ સુંદર એમનું મામેરું કર્યું. આજના સત્રમાં આપણે બે પ્રસંગો સાંભળ્યા, એક શામળશાનો વિવાહ, કુંવરબાઈનું મામેરું. ભક્તો આ બે પ્રસંગ ઇતિહાસમાં એવા બન્યા છે કે જે મહેતાજીએ કર્યા એ કર્યા, હવે પછી ભવિષ્યમાં કોઈ કરશે નહીં, કે ન તો ભૂતકાળમાં પહેલા કોઈએ કર્યા હતા. અને આખા જૂનાગઢ નિંદ્રાની ચર્ચા થવા લાગી કે નરસિંહે જે મામેરું કર્યું છે, અરે મોટા મોટા પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ જો ચાહે ને તો આટલું ધન કોઈને ન આપી શકે. અમુક અમુક આચાર્યોનું તો કહેવું છે કે અંતિમ જ્યારે એ સ્ત્રીએ પહેરામણી માગી ને ત્યારે ભગવાન જેટલી વસ્તુ લાવ્યા હતા ને એનો વરસાદ કર્યો. આકાશમાંથી કપડા પડે, હીરા માણેક મોતી, બધાને થયું કે આપણા ઘર ભાંગી જાહે, એટલા ધનનો વરસાદ કર્યો ભગવાને. કે મારા ભક્તની પરીક્ષા લઈ રહ્યા છો તમે. ભગવાનને ક્રોધ એ વાતનો નહોતો કે આ લોકોને આપવું છતાં સંતુષ્ટ નથી. ભગવાનને ક્રોધ એ વાતનો આવ્યો કે મારા ભક્તને લોકો શું ભીખ મંગા સમજે છે, કે કૃષ્ણની જે ભક્તિ કરે છે એ શું ભિખારી લોકો છે બધા. અરે ભગવાનની ભક્તિ કરે ને એ આ સંસારમાં સૌથી વધારે પૈસા વાળા છે. કારણ ભગવાન કહે છે ગીતામાં, મમે વાંશ જીવલોકે જીવભૂત સનાતન. આ જીવ જે છે એ વિષ્ણુનો સનાતન અંશ છે, અને એ નાતે પ્રત્યેક જીવ ભગવાનના પુત્રો છે, અર્થાત ભગવાન બધાના પિતા છે. તો હું ને તમે જેની ભક્તિ કરવી છે ને એ કૃષ્ણ આપણા પિતા. આપણે કોઈ ભીખ મંગાના સંતાનો નથી, એને દ્વારકાનો માલિક છે એ, જેના એક એક મહેલ સોનાના છે. પણ તકલીફ એ છે કે આપણે એનું ઘર છોડીને વૈયા આવ્યા છે. આપણા પિતા પાસે બહુ પૈસા હોય પણ આપણે બાપા અરે ઝઘડો કરીને બહાર વહી ગયા હોય પછી એ તો ભીખ મંગા આપણે જ રહેવી ને, કારણ કે બાપા તો એની રીતે સદ્ધર જ છે. એમ કૃષ્ણ અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે, પણ મૂર્ખતા આપણે કરી છે કે એ કૃષ્ણને છોડી અને માયા ની અંદર ફસાઈ ગયા છે. કૃષ્ણ કહે છે ભજન કરો, મારી યારે સમાધાન કરો. સમાધાન એટલે નામ જપો મારું, મારી ભક્તિ કરો. ભગવાન કહે છે એટલું આપીશ ને આ સંસાર ફાટી આંખે જોતા રહી જાય છે. કારણ કે સંસારના લોકો શું લઈ શકે, કારણ કે લેવાના બે હાથ છે, આપવા વાળાના હજાર હાથ છે. આપણા બે હાથ ભૌતિક છે, એ આપવા વાળાના હજારો હાથ દિવ્ય છે. આખું ઉના ધનના ઢગલાથી ભગવાને ભરી દીધું, જેને જેટલું જોતું હોય જોઈ લ્યો. અને ભગવાને સ્થાપિત કર્યું કે આજ પછી કોઈ મારા ભક્તની ઉપર ક્યારેય આંગળી ન ઉઠાવવો જોઈએ કે મારા ભક્તો ભીખ મંગા છે કે ભિખારીઓ છે. અને આજે જ્યારે જ્યારે સમાજની અંદર કોઈ વ્યક્તિ ભક્તની ઉપર આંગળી ઉઠાવે ને, ભક્તો સંપૂર્ણ વિશ્વની અંદર મહેતા નરસિંહના બે પ્રસંગોનું ઉદાહરણ આપવામાં આવે છે કે જે વ્યક્તિ કૃષ્ણની ભક્તિ કરે છે એ જ વાસ્તવમાં સંસારમાં ધની છે, જે કબીરજી એના છંદમાં કહી રહ્યા છે. સાચો ધનવાની છે જેની પાસે રામ નામનું ધન છે. એટલે ભગવાનના નામનું કીર્તન કરવું જોઈએ, અને એ ભગવાનના નામનું કીર્તન કરતા કરતા ભગવાનના ધામમાં પાછું જવું જોઈએ, જેના કારણે આ જેટલી માથાકૂટ છે, જે પ્રોબ્લેમ છે, એ બધા પ્રોબ્લેમનો અંત આવી જાય. હરે કૃષ્ણ, ધન્યવાદ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.